સુરેશભાઈ ભટ્ટ અથવા અરવિંદભાઈ ભટ્ટ એમની શ્રી દ્વારા આપ સહુ વતી વિનંતી કરું છું, સ્વમુખે વાસુદેવ મહાત્માની કથાનું શ્રવણ કરાવે પૂજ્ય આદરણીય શ્રદ્ધેય શ્રી જ્ઞાનજીવન સ્વામીજી.
સદાનંદામ્રોધે સ્મિતરુચિરપુરણેન્દુવદન પ્રફુલ્લાંભો જન્મ સદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ. ભવ સંભવ ભીતિ ભેદનં સુખ સંપત કરુણા નિકેતનં વ્રત દાન તપ ક્રિયા ફલં સહજાનંદ ગુરુ ભજે સદા. હે સર્વાવતારી શ્રી હરિ મારા પ્યારા પ્યારા ના, હે કરુણા મૂર્તિ વાહલાજી મારો હે તે જાલ જો હાથ. સર્વ કરતા હરે આપ છો તમે કરો છો સર્વે કામ. હે દયાળુ મારા નાથજી મારા પ્યારા શ્રી ઘનશ્યામ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સર્વાવતારિણે હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ
ભગવાનની જય.
શ્રી હરિ કૃષ્ણ
મહારાજની જય.
શ્રી ઘનશ્યામ
મહારાજની જય.
વહાલા ભક્તો, આજે વડતાલમાં બિરાજમાન દેવોનો પાટો સૌનો દિન, ભગવાન શ્રી હરિને સવારમાં ખૂબ દૂધ દહીં અને સુંદર ફળોના રસોથી અભિષેક થયો. પરમાત્માની અલૌકિક દિવ્ય મૂર્તિનું ધ્યાન ધરીએ. દૂધ દહીંથી નાતા એ વાલા હરિકૃષ્ણ મહારાજ આપણને પળ પણ ન ભૂલાય, એ જ સાચી આપણી કમાણી છે. અહીંયા આપણે બેઠા હોઈએ અને મન જો ભગવાનમાં ન હોય તો અહીંયા આવ્યા અહીંયા બેઠા એનો કોઈ અર્થ જ નહીં. માટે શાંતિથી બેઠા બેઠા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન ધરીએ. એમાંય આજ વડતાલમાં ક્યારેય ન બન્યું હોય એવું અદ્ભુત કાર્ય અજમેરા પરિવારે આપણા વાલા વાલા હરિકૃષ્ણ મહારાજને સાચા હીરાનો મુગટ પહેરાવીને કર્યું છે. આપણે બધાએ એ મુગટનું ધારણ કરી રહેલા વાલા હરિકૃષ્ણ મહારાજનું દર્શન કર્યું છે. આજ તો હરિકૃષ્ણ મહારાજ સાવ અલગ પ્રકારના અતિ તેજસ્વી શોભી રહ્યા છે. એ મહારાજનું દર્શન, એ મહારાજની મૂર્તિ, એ લાવણ્યતા, એ શોભા, એ તેજ, એ સુખ આપણને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. એક ક્ષણવારનું દર્શન પણ હૃદયને ટાઢું બોળ કરી મૂકે. ધકાધકીમાં જાજુ તો વાલાજીનું મુખડું ન દેખાય, પણ જરીક દેખાઈ જાય તો એ હૈયામાં ટાઢો શેરડો પડે, શાંતિ થઈ જાય, વૃત્તિઓ વિરમી જાય, અંદરથી જ આનંદનો ધોધ વહે. એવા અદભુત હરિકૃષ્ણ મહારાજે આપણને આજે દર્શન દીધા છે. અને ભગવાન શ્રીહરિએ મુંગટ પહેર્યો હોય, એ ધર્મપુરમાં પહેર્યો હોય કે વડતાલમાં પહેર્યો હોય, અને આપણા નંદ કવિઓ એ અદ્ભુત છબીનું વર્ણન ન કરે, એવું ક્યાંથી બન્યું હોય? માટે આવો પ્રેમાનંદ સ્વામીનું અદ્ભુત કીર્તન આપણે સાંભળીએ, અને વાલા હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન ધરી આપણો આત્મા ભગવાનના દિવ્યાનંદમાં ઓતપ્રોત કરીએ.
મુગટ છબિ અદ્ભુત આજ બની.
ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની સાથે આપણી ચેતના ઓતપ્રોત થવી જોઈએ, ભૂલાઈ જવું જોઈએ શરીર, અને દેખાવા જોઈએ શરીરે એવા શ્રીહરિ.
અદ્ભુત આજ બની, અદ્ભુત આજ બની, મુંગટ છબિ અદ્ભુત આજ બની,
મુંગટ છબિ અદ્ભુત આજ બની,
મુંગટ છબિ અદ્ભુત આજ બની,
મુંગટ છબિ અદ્ભુત આજ બની.
હો અદ્ભુત આજ બની, મુંગટ છબિ અદ્ભુત આજ બની,
મુંગટ છબિ અદ્ભુત આજ બની.
નિરખી કોટિક મદન લજાય,
નિરખી કોટિક મદન લજાય,
નિરખી કોટિક મદન લજાય,
નિરખી કોટિક મદન લજાય,
કોટિ શશિતરણી,
કોટિ શશિતરણી,
કોટિ શશિતરણી, મુંગટ છબિ અદ્ભુત આજ બની,
મુંગટ છબિ અદ્ભુત આજ બની,
અદ્ભુત આજ બની, મુંગટ છબિ અદ્ભુત આજ બની,
અદ્ભુત આજ બની, મુ मुंगट छवि अद्भुत आज बनी।
बरनत मुगट छवि कविहारे,
बरनत मुगट छवि कविहारे,
हो बरनत मुगट छवि कविहारे,
बरनत मुगट छवि कविहारे,
शारद सहस्त्रफनी,
शारद सहस्त्रफनी,
शारद सहस्त्रफनी मुंगट छवि अद्भुत आज बनी,
छवि अद्भुत आज बनी,
अद्भुत आज बनी, मुंगट छवि अद्भुत, ओ अद्भुत अति अद्भुत आज बनी,
अद्भुत आज बनी, मुंगट छवि अद्भुत आज बनी।
नटवर नागर शोभा सागर सुंदर त्रिभुवन धनी,
नटवर नागर शोभा सागर सुंदर त्रिभुवन धनी,
प्रेमानंद के हो प्रेमानंद के उरम अखंड विराजो,
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 प्रेमानंद के उर अखंड विराजो, प्रेमानंद के उर अखंड विराजो,
प्रेमानंद के उर अखंड विराजो,
करत है अर जघनी,
करत है अर जघनी,
करत है अर जघनी, मुंगट छवि अद्भुत आज बनी,
अद्भुत आज बनी, मुंगट छवि अद्भुत आज बनी,
ओ अद्भुत आज बनी, मुंगट छवि अद्भुत आज बनी,
अद्भुत आज बनी, मुंगट छवि अद्भुत आज बनी,
निरखी कोटि कम मदन ल जाए कोटि शशि तरनी, परनत मुंगट छवि कविहारे, शारद शेष सहस्त्रफनी, शारद सहस्त्र शारद सहस्रफनी मुंगट छवि अद्भुत आजबनी
अद्भुत आजबनी मुंगट छवि अद्भुत आजबनी
अद्भुत 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 आजबनी।
वाला भक्तो पवित्र धाम मा पवित्र वासुदेव महात्म्यनी आपणे कथा सांभळी रह्या छीए। आ ग्रंथमां भगवान व्यासे परमात्मानो महिमा खूब सारी रीते गायो छे। महिमा समजावानी एटली सरस थैरी अपनावी छे के गमे तेने पण वासुदेव महात्म्य सांभळे तो एक वार तो भगवानना महिमानुं अहोपणुं थई जाय। વાલા ભક્તો, આપણે વાસુદેવ મહાત્મ્યના કથા પ્રસંગમાં સમુદ્ર મંથનની કથા સાંભળી, એમાંથી ઘણું બધું શીખવા જેવું છે જો શીખીએ તો। ભગવાનની સહાય વિના કોઈથી કાંઈ થતું નથી, માણસ સમજતા નથી માટે અભિમાન કરે છે। જો સમજે સમજે તો અભિમાન થાય એવું જ નથી। ભગવાન શ્રીહરિ સિવાય આપણાથી તો પાંદડું તૂટે એમ નથી, ઝાડવા હારે ચોટેલું પાંદડું ન તૂટે તો ઠીક છે, પણ તૂટીને ખરી ગયેલું હોય, સુકાઈ ગયેલું હોય, ખહે એમ નથી ત્યાંથી। સમુદ્ર મંથનમાં 14 રત્નો નીકળ્યા, એમાં કાંઈક કોકે એની મેળે લઈ લીધા ને કોકે ભગવાનની અનુમતિથી લીધા ને કોઈક એની મેળે એને સ્થાને જતા રહ્યા, આવું બધું થયું। પણ અગત્યમાં અગત્યની વસ્તુ બધાને માટે હતી અમૃત, અને એને માટે તો હવે ભેગા મળીને આ કામ કરતા હતા। સ્વભાવ કે પ્રકૃતિ કે એમના ગુણધર્મો, ખાવું પીવું રહેણી કેણી કાંઈ મળે એવું નહોતું, તો પણ આ એક કામ સારું થઈને બધા ભેગા થયા હતા અને અમૃત નીકળ્યું ત્યારે ડખો થઈ પડ્યો। સમજાણું, ઘણી વખત આવું થાય હો જીવનમાં, ઘણી વખત અમુક વસ્તુ મેળવવા માટે બધા ભેગા થાય, વસ્તુ મળે એટલે બધા બાધે, એ આશ્ચર્ય છે। પૈસા કમાવા હારું બે પાંચ જણા ભેગા થઈને ધંધો કરે, પૈસા કમાય પછી માળા બાંધે, પછી શાંતિથી રોટલા ખાઈને લેર ન કરે, એનું કારણ શું ખબર છે? લોભમાં પડી જાય છે। નહોતા તારે તો બુદ્ધિ ઠેકાણે હતી કે ભગવાન દયા કરે ને કાંઈક થોડા ઘણા આપે ને તો શાંતિથી એ જીવન જીવીએ, પણ પૈસા થાય પછી છે ને એટલો બધો પૈસા વધારવાનો મોહ જાગે છે કે ન પૂછો વાત, પછી શાંતિથી જીવવાનો મોહ નથી રહેતો, પછી પૈસા વધારવાનો જ મોહ થાય છે। ખબર નહીં, માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવા માટે પ્રયત્ન કર્યા જ કરે છે। માયા કોઈની થઈ નથી, કોઈની થવાની નથી, આ ઝઘડા બધા માયાના છે। ઘરો ઘર છે, ગામો ગામ છે, રાજ્ય રાજ્ય, દેશે દેશે, સર્વત્ર ઝઘડા છે, અને ઝઘડા મૂળ માયાના છે। બહુ ડખો થયો, એમાં ભગવાનને હથિયાર લઈને બાંધવું પડ્યું, લ્યો ભક્તના પક્ષે કરીને, બાકી ભગવાનને તો ક્યાં કાંઈ માયા જોતી હતી, પણ હવે ભગત હોય અને ભગવાનને શરણે આવ્યા હોય તો પરમાત્મા શરણાગત વસલ તો છે જ, એની રક્ષા માટે ભગવાન એના પક્ષમાં તો આવે જ છે. અને નઠારા માણાને પછી બરાબર દંડ દઈને તગડે ભાગો કોડાવ. અસુરે કર્યું કેવું, આખો ઘડો લઈને ભાગી ગયા. બોલો, નહીતર પેલા એની અરે વાત થઈ હતી કે ભાઈ તમને ભાગ દેવું એમ કહીને બોલાઈ આવ્યા હતા. એને તો ક્યાં ખબર હતી સમુદ્ર મંથન કરીએ તો આ બધું નીકળે, પણ માળા અમૃત નીકળ્યો એટલે બધું લઈને ભાગી ગયા. આન નામ જ અસુર, આન નામ જ રાક્ષસ. તમે બે પાંચ જણા એ ભેગા થઈને દુકાન કરી હોય, ધંધો કર્યો હોય, એમાં પછી કઈ જે નીકળે ને બધું જો તમે ઘરે લઈ જાઓ ને તો તમે રાક્ષસ. કા બોલ્યા, ન આપવો પડે ભાગ, પૈસા એને રોક્યા છે, મેનેજમેન્ટ પણ તમે કરો છો, એનો ભાગ તો છે જ ને. તમને દુકાન સોંપી દીધી એટલે તમે બધું ઘરે જ પુગાડો. તો આના જેવા જ કે બીજું કાંઈ કોણ કોણ એવું કરો છો? ખાનગી મને કયો ને, આપણે ક્યાં કોઈને કેવું છે? અહીં તો કોઈ બહારના હોય નહીં, આપણે બધા ઘરના ઘરના, એક કુટુંબના, એટલે ઘરમાં તો વાત થાય જ. કે આવા લોચા માર્યા હતા 2063 સાલમાં, હજી 64માં કાંઈ પાપ કર્યું? કેમ જે ધંધે ગયા નથી, હવે ધંધો શરૂ કરશું ત્યારે કરશું. ઠીક છે, હવે ગઈ સાલમાં જે થયું તે હવે નવી સાલમાં કાંઈ કરવું નહીં. ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રીમાં એક આજ્ઞા કરી છે કે વિશ્વાસઘાત કરવો નહીં. છે કે નથી આજ્ઞા? છે કે નહીં? સાચું કહેજો, આપણે જીવનમાં કોઈનો વિશ્વાસઘાત કરેલો? કોઈને કહેવું નથી, ખાલી મનમાં મનમાં વિચારો ને, આમ કરેલો ખરો ઝીણો મોટો? ખબર ન હોય બોલો, કર્યો હોય તો કોઈનો કરેલો? ભાઈઓનો, ભાગીદારનો, પત્નીનો, પાડોશીનો, છોકરાનો, મા બાપનો, મિત્રનો, નોકરનો કરેલો ખરો? ન યાદ આવતો હોય તો હું યાદી આપું? આપણે મજૂરો, નોકર, મેનેજર આપણી ઓફિસમાં, કંપનીમાં કોઈને આપણે લાવ્યા અને એને કીધું હોય કે તને વર્ષે આટલો પગાર દેશું, બરોબર, અને પછી એટલે ઓછો ગણી, એને શું કહેવાય? એને તો આખો મહિનો કે આખું વર મને શેઠે આટલા આપવાનું કીધું છે એમ માનીને જ કામ કર્યું કે ન કર્યું, અને પછી તમે છેલ્લે ઓછો ગણો, એને શું કહેવાય? તમને પૂછું હા એમ. અને પછી વડતાલ આવીને, હે ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, મહારાજ કે ઘર ભેગો થા, પેલા ખોટા ધંધા બંધ કર, પછી ભક્તિનો ભવાડો દેખાડે, પેલા હખણો મર, ખરેખર. અને ઘણા તો છે ને ભાઈ, ખોટી વાત નહીં, કોરું કંકુ ભાળીને જ આઘા રહેશ. એ તો એમ જ કે છે કે આવડા છે ને કંકુમાં પાણી નાખે ને એ આપણું શું સારું કરે? છાપ બગડી ગઈ. માટે આપણે તો ભગવાનના ગણાઈએ, કંઠી ગળામાં હોય, કપાળમાં તિલક ચાંદલો હોય, આપણાથી ખોટું ના બોલાય, ખોટો કોઈને વિશ્વાસ ના અપાય, અને જો આપ્યો હોય તો એ પ્રમાણે પછી કરવું જોઈએ. કોઈનો વિશ્વાસઘાત થાય નહીં. બોલો, આ અસુરોએ શું કર્યું? બધું લઈને ભાગી ગયા, એ શું કહેવાય? દેવોનો વિશ્વાસઘાત જ કર્યો કહેવાય? તો એવું કર્યું તોફાન. અને પછી એણે આડોડાઈ કરી એટલે ભગવાને સામે આડોડાઈ કરી. એને દેવોને ટીપું અમૃત દેવું નહોતું તો પછી પરમાત્મા કહેતા તમે લેજો, ટીપું એને ના આલ્યું, લ્યો બધું દેવોને પાઈ દીધું. આમાં કાંઈ તમે સમજ્યા? આપણે જો આડોડાઈ કોઈની આરે કરી તો ભગવાન આપણને હા અંગૂઠો બતાવવાના કે તારે હવે તું લેજે દીકરા. એના કરતા ડાયા થઈ હંપીન ભાગમાં આવતું વેચીને ખાઈ પીને લહેર કરો ને, મજા એમાં છે ને કે બાધવું જ છે. લડી જ લેવું છે, બીજી વાત નહીં. ના લડવું પડે, ન લડવું પડે એવું મારું કઈ કહેવું નથી. અધર્મ સામે, અન્યાય સામે લડવું પડે, કઈ હાવ ન જ લડવું એવું મારું કહેવું નથી. પણ અન્યાય કરવો એ ઠીક નથી, એ ઠીક નથી. એમાંથી તો માઠી જ દશા થાય, એમાં કોઈ દિવસ આપણું સારું થાય નહીં. આપણે હરિભગત છીએ એટલે આપણે બધું જ પાળવું જોઈએ. પછી આપણે કુસંગીનો વાદ લઈ કે એ એમ કરે છે, તાર મારે હું વાંધો. એટલે આ બાપા, એનો રસ્તો જુદો છે, આપણો રસ્તો જુદો છે, એનો વાદ આપણે ના લેવાય. એને મરીને મુવાને લક્ષચોરાશીમાં જમપુરીમાં જવું છે અને આપણે તો અક્ષરધામમાં જવું છે, એટલે આપણે એના જેવું ન કરાય. સમજાણું, સુરા બાપુ સભામાં મોડા આવ્યા ને એટલે મહારાજે કીધું, સુરા ખાચર કેમ મોડા આવ્યા? તો કાંઈ નહીં, કામ આવી ગયું હતું. મહારાજને ખબર ને એટલે ડિટેલથી તપાસ કરી, શું કામ આવી ગયું હતું? બહુ કીધા જેવું નથી મહારાજ. ના ના કયો જ, પણ કે સભામાં ન બોલાય. મહારાજ કે અહીંયા જ બોલાવડાવ બસ. તો કે અમારા બળદ બે કોક ચોરી ગયું હતું. તો મહારાજ કે સારું, તો વહેલા નવરા થાવ તો વહેલા ન આવો. તો કે ભાઈ હવે પછી કામ માર્યો. પછી હું કામ? મહારાજ તમે નહીં આજ બોલાવ્યા વગેરે નહીં રવાય દો. પછી મહારાજ હું કોકના ચાલ લઈ આવ્યો કે એમાં મોડું થઈ ગયું સભામાં આવવા. મહારાજ કે તમે તો ચોરી ન કરી, તાર કે એણે ન કરી, પેલી એણે કરીને પછી મેં કરીને. મહારાજ કે દરબાર, એ તો કુસંગી હોય, એને ક્યાં વર્તમાન હોય? તમે તો હરિભગત છો, તમારે પાળવું પડે ને. તો કે એને કાંઈ નહીં પાળવાનું, અમારે જ પાળવાનું. મહારાજ કે એને કાંઈ નહીં પાળવાનું અને એને કાંઈ નહીં મળવાનું, તમારે પાળવાનું અને તમને અક્ષરધામ મળવાનું. આમ છે ને, એને કાંઈ નહીં પાળવાનું એટલે એમ કરીને એનો વાદ લેવાય. આ જગતમાં બધા માણસો હોટલમાં ભજીયા ખાતા હોય, ડુંગળીના લહણના બધી મોજ કરતા હોય, એને જોઈને આપણને એમ થાય કે માળા આને મોજ ને આપણે મોજ નહીં કરવાની. એટલે આપણે નહીં કરવાની કે આ બધા કેવી મોજ કરે છે, આપણે નહીં કરવાની. એ ભલે કરે, કેમ જે એને એ જ સુખ છે ને. પછી ક્યાં કાંઈ છે આપણને? તો પછી ભગવાન શ્રીહરિ પોતાની મૂર્તિનું દિવ્ય દિવ્ય સુખ એના અક્ષરધામમાં યુગો યુગો સુધી આપવાના છે. એ વાત કા ભૂલી ગયા? નહીં, જેવી આ લોકની નાશવંત સુખ અને સંપત્તિ માટે આપણે ભગવાનને ભૂલીને, ભગવાનના વચનોને ભૂલીને ગમે એમ કરીએ, ત્યાર પછી ભગવાન આપણને બહુ મોટો દંડ દે. કેમ જે આપણે એના થઈને એવું કરીએ એટલે મોટો દંડ મળે, ઓલાને બહુ ન મળે. ખ્યાલ આવ્યો તમને? જુઓ, ઓલા ભગવાનના ધામમાં જય વિજય બે પાર્ષદ હતા ને, એને ઓલા શંકાદિક દર્શને આવ્યા ને, એની હારે જરા આડુંઉડું વર્તન કર્યું. કારણ કે શંકાદિક આમ નાના ના અને લુગડા નહોતા પહેરતા, સમજાણું, પણ મોટા ઋષિ હતા. અને આ ભગવાનના દ્વારપાળને આમ ઘણી વખત સ્વયંસેવકનો બિલ્લો કે આમ છે ને કોકની સેવામાં આમ સાફો બાફો પટ્ટો રાખીને ઊભો રાખી દે ને, એ ચા કરતા કેટલી ગરમ હોય. એને તો વચાયો જ ન થાય, બાપજી કાંઈ ન કે, પણ આ તો તમારે એવો તીખો હોય ને, અમથે અમથા બરાડા પડે આમ આમ. અલ્યા ભાઈ શું છે, પણ હખણો મરીને બધા રેડી જ જાય, સીધા જ જાય છે. તું આડો તું ઊભો છો ને અમને આમ આમ કરે, પણ ખબર નહીં. આમ જરાક બિલ્લો લગાડીને આમ જરાક વાહડાનો આમ કટકો હાથમાં આપી દો ને ત્યાં એમ જ થઈ જાય કે શું જાણે હાથમાં બધું આવી ગયું, એમ જાણે હું બધા સત્સંગીનો હવે કાંઈક નેતા થઈ ગયો, એટલે કાંઈક ને કાંઈક બાફે મળો. ત્યાં જય વિજયને બાફણપટ્ટી થઈ તો આ બીજા સ્વયંસેવકને કોને ન થાય કહો મને. વૈકુંઠમાં રહેનારા પાર્ષદને બાપણપટ્ટી થઈ તો આઈના પાર્ષદને ન થાય? તો સનકાદિકની આરે હરખું વર્તન ન કર્યું, એ દર્શને આવ્યા હતા. એટલે સનકાદિકને એમ થયું કે ભગવાનની સેવામાં ભગવાનના ઘરે આવા હાલે જ નહીં, આવા આઈ ન પોવાય. હા, શાપ ઠપ કર્યો ને. બોલો, ભગવાન પાછા રાજી થયા? ભગવાને સનકાદિકોને કહ્યું કે સારું કર્યું, તમે બહુ સારું કર્યું એમ કીધું. હા, એ જરા એમ હતા, બરાબર, વાંધો નહીં, ઠપ કર્યો. હવે જો ભગવાનના ધામમાં જય વિજય, જરાક સનકાદિકનો દ્રોહ જેવું કર્યું, દ્રોહ જેવું, આમ અપમાન જેવું, ત્યાં એને શાપ થયો અને એ ન્યાથી હેઠા પડ્યા. પછી તો એ અસુર થયા ને, હિરણ્યકશ્યપુને હિરણાક્ષ થયા, પછી રાવણને કુંભકર્ણ થયા, શિશુપાલને દંતવક્ર થયા. હવે એ જન્મમાં એણે કેટલા બધા ઋષિ મુનિઓને પીડ્યા, કેટલા બધા પીડ્યા, તોય એવું પાપ ન થયું. પણ એ જરાક સનકાદિકને નડ્યા ને, એમાં જેવું પાપ થયું ને, એવું પછી તો એને રાક્ષસ થઈને બહુ પાપ કર્યા ને બહુ બધાને પીડ્યા, તોય ન થયું. એમાં તમે કઈ સમજ્યા? હું સમજ્યા, કહો. આમાં જ કરો છો મને સારું લગાડવા? એમાં એમ મેં કીધું કે હરિભગત હોય અને પાપ કરી તો દંડ ઝાઝો થાય. પછી કંઠીને તિલક ચાંદલો ભૂંસીને કુસંગી થઈને પછી પાપ કરીએ ને તો બહુ ન થાય. એટલે જેને પાપ કરવા હોય એને કંઠીઓ પાછી આપી દેવી, પૂજા પૂજા પેટીયું બધ્યું. મેં પછી કુસંગીના રાજા થઈને તમે તમારે જે કરવું હોય એ કરવું, પછી બહુ નહીં થાય. કેમ? પછી કાં હિરણ્યકશ્યપુને એને બહુ નથી થયું, તો એ ભગવાને એને ત્રણ અવતાર પછી પાછી મુક્તિ આપી. જો સનકાદિકોનો જરીક દ્રોહ કર્યો ને એમાં એટલું બધું પાપ થયું હોય ને પછી તો એને ઋષિ મુનિઓને બહુ પીડ્યા તો કેટલું બધું પાપ થાય, ને પછી તો એનો કોઈ કાળે ઉદ્ધાર જ ક્યાંથી થાય? માટે એવું થયું નથી. એટલે આ વાત આપણે સમજવી જોઈએ કે આપણે હરિભગત છીએ, આપણાથી ના થાય, કુસંગીનો વાદ ના લેવાય. આ સારામાં સારા એકાંતિક ભક્ત હોય એનો વાદ લ્યો, એને આદર્શ બનાવો કે મારે આના જેવા ભગત થવું છે, હે, મારે દાદા ખાચર જેવા ભગત થવું છે. એમ સારા ભક્ત હોય હાલ જે કોઈ, એને આપણા છે ને આદર્શ બનાવવા જોઈએ. હા, એને મોડલ માનીને જો આપણે એવા થવા મચીએ તો બહુ સારું. મોટા ભાગના ને તો કઈ જીવન ધ્યેય છે નહીં, આ ગોલ વિનાના છે બધા, એમના ગોળ ગોળ રખડે એવા. પણ જો માણસ કોઈ જીવન ધ્યેય રાખી અને પરમેશ્વર ભજે તો બહુ મોટું કામ થાય. માટે આપણે આ અસુરો જેવું કરીએ તો આપણામાં એ અસુરનો પ્રવેશ કહેવાય. મારો કહેવાનો ટૂંકો અર્થ આટલો છે. માટે અસુરો જેવું આપણે કરવું નહીં. હવે અસુરોને બધાને મારીને સ્વર્ગ પાતાળમાં કાઢી મેલ્યા, પછી ઇન્દ્રાદી દેવો બધાય જ્યાં સમુદ્ર પોતાના દીકરી લક્ષ્મીજીને સોનાના સિંહાસનમાં પધરાવીને બેઠા છે ત્યાં બધા આવ્યા, અને માં લક્ષ્મીના દર્શનનો મોટો મહોત્સવ થયો છે. બહુ બધા ત્યાં આવ્યા છે. લક્ષ્મી માતાનું સ્વાગત કરવા કોણ કોણ આવ્યા એનું ભગવાન વ્યાસે મોટું લિસ્ટ લખ્યું છે, હું તમારી આગળ વાંચું છું. અને આ જે કોઈ આવ્યા ને એ બધા એમનામ નથી આવ્યા, સુંદર મજાના વસ્ત્ર અલંકારો પહેરીને આવ્યા છે. સાવિત્રીની સાથે બ્રહ્મા પધાર્યા. સાવિત્રીએ એ વખતે 16 શણગાર સજ્યા છે, આમાં લખ્યું છે. સાવિત્રીની સાથે બ્રહ્મા પધાર્યા, એવી રીતે પાર્વતીની સાથે શંકર પધાર્યા, પાર્વતીએ શણગાર સજ્યા છે. સચી સાથે ઇન્દ્ર પધાર્યા, આ એમના પત્નીઓ છે. સ્વાહા સાથે અગ્નિદેવ પધાર્યા છે, સ્વાહા અગ્નિદેવના પત્ની છે. શિવા સાથે વાયુ પધાર્યા, શિવા વાયુદેવના પત્ની છે. સંજ્ઞા સાથે સૂર્યદેવ પધાર્યા, અને રુદ્ધિ સાથે કુબેર પધાર્યા. કુબેરના ઘરના નામ રુદ્ધિબેન છે. રોહિણી સાથે ચંદ્ર પધાર્યા અને ધુમોરણા સાથે યમરાજ આવ્યા છે. યમરાજના પત્નીનું નામ ધુમોરણા છે. આ અમુક નવા નવા નામ તમને જાણવા મળશે. સ્વયંભૂ આદિક 14 મનુઓ પણ તેમની તેમની પત્નીઓ સાથે પધાર્યા છે. એમના બધાના નામ લખ્યા નથી, કેમ જે લિસ્ટ બહુ લાંબુ થઈ જાય. 10 દિક્પાળો પણ પધાર્યા છે. અશ્વિની કુમારો પણ આવ્યા છે. સમસ્ત સિદ્ધો, ચારણો, ગાંધર્વો, 8 વસુઓ બધાય ક્ષીર સમુદ્રના ઉત્તર તટે ભેગા થયા. શું કરવા આવ્યા? સમુદ્રમાંથી પ્રાગટ થયેલા મા લક્ષ્મીજીના દર્શન કરવા પ્રગટ થયેલા. હવે ઋષિઓ બધા આવ્યા છે. ઋષિઓ એમાં અદિતિની સાથે કશ્યપ ઋષિ પધાર્યા, અરુંધતીની સાથે વશિષ્ઠજી પધાર્યા છે, દયા, શ્રદ્ધા, મૂર્તિ વગેરે વગેરે પત્નીઓ સાથે ધર્મદેવ પધાર્યા છે, લોપામુદ્રા સાથે અગસ્ત્ય મુનિ પધાર્યા છે, અનુસૂયા સાથે અત્રિ પધાર્યા છે અને મરીચ્યાદિ મહર્ષિઓ પણ સર્વે પોતપોતાની પત્નીઓ સાથે વસ્ત્રાલંકારથી સજ્જ થઈને માં લક્ષ્મી દેવીના અભિષેક મહોત્સવમાં પધાર્યા છે. દેવાનામથ સર્વેષામ લોકાનામથ, દેવો લોકો જે કોઈ છે એ બધાને સમાચાર મળતાની સાથે સમુદ્રને કિનારે ભેગા થયા. બધી નદીઓ આવી, ગંગા, સરસ્વતી, નર્મદા, તાપી, યમુના, ચંદ્રભાગા, ગોદાવરી, સરયુ, કાવેરી, કૃષ્ણા, બધી મૂર્તિમાન આવી. અપ્સરાઓમાં કોણ કોણ આવ્યું? તો કે રંભા, મેનકા, તિલોત્તમા, ઉર્વશી, ઘૃતાચી, વિશ્વાચી વગેરે વગેરે જે અપ્સરાઓ છે એના એ ટોળે ટોળા આવ્યા છે. અણિમાદી અષ્ટ સિદ્ધિઓ મૂર્તિમાન આવી, નવનિધિઓ મૂર્તિમાન આવ્યા. ગોલોક તથા વૈકુંઠ વગેરે ધામમાંથી મોટા મોટા બધા પાર્ષદો આવ્યા. આમ બહુ બધા માણસો ભેગા થઈ ગયા. અને પછી રાત્રિ હતી ને, એટલે ચંદ્રમાએ ચાંદની પસારી જોશના વડે કરીને રાત્રિનું અંધારું દૂર કર્યું છે. આ સેવા ચંદ્રમાએ કરી છે. બ્રહ્માની આજ્ઞાથી એ વખતે વિશ્વકર્માએ સુંદર મંડપ રચ્યો છે. બ્રહ્માએ કહ્યું, ભાઈ તમે મંડપનું કામ કરો. મહર્ષિઓએ લક્ષ્મીજીનો પછી સુંદર સિંહાસનમાં લક્ષ્મીજીને પધરાવી અને અભિષેક કરવાની તૈયારી કરી છે. બ્રહ્માએ કહ્યું, ઋષિઓ બધા વેદ મંત્રોને જાણનારા માં લક્ષ્મીદેવીનો અભિષેક કરવા માટે તૈયાર થઈ જાઓ. આમ બ્રહ્મા બધી આગેવાની કરતા હતા, બધાને ચિંતે, તમે આ કામ કરો, તમે આ કામ કરો, તમે આમ કરો. પછી ઋષિમુનિઓએ બધાએ માં લક્ષ્મી દેવીનો અભિષેક કર્યો છે. એ વખતે ઐરાવત વગેરે હાથીઓ બધા આવ્યા દિગ્ગજો, અને એમણે એમની સૂંઢમાં જળ ભરી અને માં લક્ષ્મીજી ઉપર સૂંઢની ધાર વડે કરીને અભિષેક કર્યો છે. નદીઓએ પણ મૂર્તિમાન જળ આપ્યું છે. એ વખતે વેદો ચારે ચાર મૂર્તિમાન આવ્યા અને પોતે મંત્રો બોલ્યા છે. ગાંધર્વોએ પણ ગાન કર્યું. સર્વત્ર જય જય કાર થયો છે. આમ માં લક્ષ્મીજીનો સમુદ્ર તટે આ બધાએ ભેગા થઈને અભિષેક કર્યો છે. મોટો આનંદ થયો. આજ આપણે લક્ષ્મીજીનો અભિષેક ન કર્યો? કેમ, જે વડતાલમાં લક્ષ્મીજી પ્રગટ થયા એનો આજ દિવસ છે. એટલે પાટોત્સવને દિવસે આપણે જે દેવોનો અભિષેક કરીએ છીએ ને, એ પ્રથા આમાંથી છે. કેમ, જે લક્ષ્મી માતા પ્રગટ્યા તે દી એનો અભિષેક કર્યો. એટલે જે દિવસે દેવો પ્રગટ થાય એટલે સ્થાપન થાય તે દિવસે એનો અભિષેક થાય, અને પછી દર વર્ષે તે તિથિ એનો અભિષેક થાય. એ સુંદર મજાની ભગવાન ભજ્યાની રીતિ વાસુદેવ મહાત્મ્યમાંથી આપણે બધા શીખ્યા. ભગવાન શ્રીહરિએ કહ્યું ને કે વાસુદેવ મહાત્મ્ય અમને બહુ પ્રિય છે. કેમ, જે ભગવાન ભજ્યાની જે રીતિ છે ને એ સર્વે એમાં કહી છે. સ્પષ્ટ અર્થમાં તો છેલ્લે કહી છે, પણ હું તો આમાંથી વચમાંથી ખેંચું છું. હવે માનો અભિષેક થઈ ગયો પછી બધાય પગે લાગે છે અને માં લક્ષ્મીને બધા પોતપોતાની ઈચ્છા અનુસાર ભેટ આપે છે. આપણે થોડાકની ભેટનો ઉલ્લેખ કરીએ. કેટલાકે અમૂલ્ય વસ્ત્રો આપ્યા, કેટલાકે ભૂષણો આપ્યા છે, આવું બધું આપ્યું છે. બ્રહ્માએ ઉત્તમ કમળ આપ્યું છે. લક્ષ્મીજીને શિવજીએ કંઠસૂત્ર આપ્યું છે, ઇન્દ્રએ સુંદર સિંહાસન આપ્યું છે, વરુણે વૈજયંતી માળા આપી છે અને માં લક્ષ્મીના ભાઈ ચંદ્રએ નથડી આપી છે. લક્ષ્મીજીના મોટા ભાઈ છે ચંદ્ર, એમણે નાની બેનને નથડી આપી. એમ તમામ દેવોએ તથા તમામ દેવીઓએ માં લક્ષ્મીજીનું સ્વાગત સન્માન કરવા વિવિધ ભેટો અર્પણ કરી છે. આટલો વિધિ પતી ગયો. હવે માં લક્ષ્મીના પિતા સમુદ્રને એમ થયું કે સમુદ્રમાંથી જે કાંઈ નીકળ્યું એની બધાની વહેંચણી થઈ ગઈ, છેલ્લે અમૃત મળ્યું એ દેવોને વેચાઈ ગયું, હવે બાકીમાં એક મારી દીકરી રહી છે, તો આ મારી દીકરી કંઈ એવી વસ્તુ જ નથી કે એને વેચી શકાય, માટે આ કોને આપવા? એમ સમુદ્રને મૂંઝવણ થઈ કે મારી દીકરી કોને દેવી. એટલે સર્વના પિતા અને વડીલ જાણી સમુદ્રે બ્રહ્માને બે હાથ જોડીને પૂછ્યું કે પિતામહ, આ મારી દીકરી લક્ષ્મી મારે કોને આપવા? આ મારી કન્યાનું દાન મારે કોને કરવું? કોને મારા જમાઈ બનાવવા? એમ સવાલ થયો. ત્યારે બ્રહ્મા બોલ્યા, કન્યા તવે અંભોધે માતા મમ શિવસ્ય ચ દેવા નામથ સર્વે શામ લોકા નામ અસ્તિ નિશ્ચિતમ. કન્યા તવ ઇયમ, હે અંભોધે, હે સમુદ્ર, આ તમારી કન્યા જુઓ મારી અને શિવની તો માં છે. કેટલી સરસ વાત કરી, મારી અને શિવની માં છે. દેવાનામ અથ સર્વેશામ, અને બધા દેવની માં હોય એમાં કહેવાનું શું હોય? લોકાનામ અસ્તિ નિશ્ચિતમ, એટલે બધા લોકોની તો માં જ થયા, એમ બ્રહ્મા બોલી ગયા. હવે ત્યારે બ્રહ્માએ કહ્યું, નારાયણમ વાસુદેવમ પરમ બ્રહ્માખિલેશ્વરમ પુરુષોત્તમમ એવૈકમ વિના યસ્યા ના પરપતિહિ. હે સમુદ્ર, એક ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય આ લક્ષ્મીનો બીજો કોઈ પતિ છે જ નહીં. મફતના બધા પતિ થઈ પડ્યા. હું બીજા અર્થમ બોલ્યો અને મારી વાત ખોટી નથી કઈ. નારાયણમ વાસુદેવમ, બહુ સરસ, પરમ બ્રહ્મ અખિલેશ્વરમ, જો અખિલેશ્વરમ, અખિલ જે કાંઈ છે એના બધાના ઈશ્વર એટલે સ્વામી, બરોબર. ભગવાન નારાયણ સર્વમાં રહ્યા છે, સર્વ એનામાં રહ્યું છે, સર્વ એના આધારે જ છે. હવે આવા જે ભગવાન પુરુષોત્તમ છે તે જ એક આના પતિ છે, એમ આંગળી સિંધીને કહે છે. આના પતિ એક જ છે ભગવાન. અતઃ સાક્ષાદ ભગવતે ત્રૈલોક્ય સુખ હેતવે અત્ર આગતાયોપવિષ્ટાય દેહ્યસ્મૈ વિધિનામ બુજે. માટે સાક્ષાત ભગવાન ત્રિલોકના સુખના કારણ અહીં આવીને આ બેઠા છે, એમને તમે આ તમારી દીકરી દાનમાં આપો, એમ બ્રહ્માએ સમુદ્રને વાત કરી. અને વળી વિશેષમાં એવું કહ્યું, કુરુષ્વ જન્મ સાફલ્યમ પાવયિત્વા નિજમ કુલમ સમુદ્ધર ભવાંબોધેર દત્વે માં પરમાત્મને. બહુ મસ્ત વાત કરી. કુરુષ્વ જન્મ સાફલ્યમ, સમુદ્ર તમારો જન્મ સફળ કરી લ્યો, એ જન્મ સફળ કરી લ્યો, આજ તમને ભગવાને મોકો આપ્યો છે, તમારા કુળને પાવન કરી લ્યો. તમે સ્વયં સાગર છો પરંતુ ભવસાગરમાં ડૂબેલા છો, માટે ભવસાગરમાંથી આજ તમારા આત્માનો તમે ઉદ્ધાર કરો. સમુદ્ધર, હે કે તમારો ઉદ્ધાર કરી લ્યો. દત્વા ઇમામ પરમાત્માને, આને ભગવાનને દઈને તમે આટલું કરી લો, એવી રૂડી મજાની સલાહ આપી છે. ડાયા માણા હોય ને એ સલાહ હારી આપે, હું ગાંડાને પૂછાય નહીં, એ બહુ નબળી સલાહ આપે. હું એકવાર છે ને મૂર્તિ બનાવેલી, એની ફ્રેમ કરવા હારું મિસ્ત્રી આગળ બેઠેલો અહીં વડતાલમાં, ક્યાં બેઠો હતો ખબર નથી, પણ એક મિસ્ત્રી હતા. તે પછી મને કે આ થોડુંક કામ છે, પછી તમને હું આ ફ્રેમ આપી દઉં એમ ઘસીને. મેં સારું. ત્યાં વળી એક છોકરો આવ્યો, 18 વર્ષનો હતો. ત્યાં આવીને મિસ્ત્રીને વાત માંડ્યો કરવા કે મને તો બહુ તકલીફ છે. એટલે આ કેવળી હું તકલીફ છે ઓલું ઘંતો કે કે કૂટર લીધું છે મારા બાપાએ અને મને કોઈ દી આંટો દેતા નથી કે એવું. તો મારા બાપા જ કૂટરમાં છે ફરફેર કરે ઓલો છોકરો આને. તો કાકા મારે શું કરવું? તું મૂર્ખીનો છો એટલે આમ ઘંતો કે એટલે એમાં હું મૂર્ખીનો છે નો? મારા બાપા મને આંટો ન દે એમાં હું કરું? તો કે હું કરું નો દીકરો થાશ કે મારા બાપે કૂટર લીધું હોય ને મને આંટો ન દે ને તો છે ને ઓલી ડીઝલની પેટ્રોલની ટાંકી હોય ને એ ખોલીને ભાઈડો રેતી ભરે. બોલ ઓલો મિસ્ત્રી કે. તો કે એમ કરાય? તો કે એમ જ કરાય ને, ગબ લઈને ફરી વાર આંટો દે કે. લે બોલો આ સલાહ દીધી. હવે કોઈક ડાયો માણા હોય એમ કે ભલા માણા તને આવડે નહીં, નકામો તું ક્યાંક ભટકાય એટલે તારા બાપા નો આપતા હોય, આપશે થોડોક મોટો તો થા. એમ નો અઠીલાઈ કરાય, બાપા આપણું હિત જ કરતા હોય એમ કહેવાય ને. એને બદલે સલાહ દીધી. અમે રેતી ભરી કેસ બોલ્યો કે આજ ભરું તો ઘરે જઈને. મેં કીધું એ કોડા એમ ન કરાય. મેં કીધું આ તો કે બોલો હું બેઠો તો ને એટલે મારે રહેવાનું નહીં. મને કે કેમ ન કરાય? આ કાકા તો કે કાકાના આટા વ્યા ગયા છે એમ ન કરાય. કીધું ગાડી બગડી જાય, મુશ્કેલી થાય, ખોટો ખર્ચો થાય, દેશે તારા બાપા થોડોક સમજણો થા મોટો થા તો નહીં કરવું કે નહીં. તો મને કાકાએ કીધું એટલે હું તો બધા આવા કાકા બધા. એક છોકરાનું છે ને મોઢું પૂરું ખુલે નહીં. હું એક ગામડે ગયેલો ને તો વાત કરે તો અડધું જ ખુલે. એટલે મેં કીધું એટલે કેમ એમ થાય છે? તો કે કાંઈ નહીં. તે બીજા છોકરા માંડ્યા કહેવા આખો દી પડીકી ખાય સ્વામી, આખો દી પડીકી ખાય. તે પડીકી ખાઈને ચૂનાને લઈને મોઢું આમ ભીડાઈ ગયું છે. મેં કીધું એટલે તારી ઉંમર નાની, તું આવડો એવો ને તને હાવ નાનો હતો. મેં કીધું આ તને પડીકી ખાતા કોને શીખવાડી? તાકે મારા કાકાએ. એનો કાકાને વ્યસન તે આને ભેળા ફેરવે ને પડીકી સડાવી દીધા. બોલો છે ને ગજબની વાત. બ્રહ્માએ બહુ સારી સલાહ આપી કે ભાઈ તમે આવું કામ કરો. એટલે આનંદ થઈ ગયો સમુદ્રને. અને સમુદ્રએ તરત જ બધાની હાજરીમાં આ બધા આવેલા જ છે અને મંડપમાં બધા બેઠા છે અને વાકદાન કર્યું. એટલે પોતાની દીકરીનું ભગવાન નારાયણ સાથે વ્યવસાળ કર્યું, આ પ્રાંતમાં વિવાહ કર્યો એમ કે લગ્ન પછી. અને ભાઈ ઘડિયા લગ્ન લેવાના હો, વ્યવસાળ કરીને પછી તરત જ લગ્નની તૈયારી કરી. બ્રહ્માએ વરકન્યાના પક્ષની વહેંચણી કરી દીધી. હૌ પ્રથમ બ્રહ્મા કે સાંભળો, હવે આપણે તો બધા અંદર બધા એમ જ છીએ, માટે આમાં કઈ બહુ આમ મજા ન આવે. એટલે જાનવ્યા માંડવ્યા એવા આમ પક્ષ પડી જાય ને તો પછી મજા આવે. આપણે તુલસી વિવાહ કરતા એમાં આપણે ના આપણે હોય બધા, પણ કેટલાક કન્યા પક્ષ વાળા થઈ જાય ને કેટલાક વર પક્ષના થઈ જાય. બરાબર વર પક્ષના થાય એ જાનિયા અને કન્યા પક્ષના થાય એ માંડવ્યા, કઈ ભૂલ નથી થતી ને? કેજો ભાઈ જો આ બધો આપણો વિષય નથી ને, બાફણપટ્ટી થઈ જાય તો માફ કરજો. ક્યારેક થઈ જાય ભાઈ, અમારે કથા કરતા કઈ નક્કી નહીં. અમારે એક નવા સાધુને ભણાવીને અમે કથા કરવા બેહ્યા ભાગવતની. તે ભાઈ થાંભલો ફાટી નરસિંહ ભગવાન નીકળ્યા હતા કે બોલો હિરણ્યકશ્યપની જય. પછી અમારે કહેવું પડ્યું નરસિંહ ભગવાનની બોલ, નરસિંહ ભગવાનની. ભૂકા કાઢીને કે અમે કહ્યું એને મારી નાખવાનો જ એની જય ક્યાં કરે? આવું થઈ જાય ક્યારે? એવું કઈ. બ્રહ્મા કે છે કે ધન્વંતરીજી તમે કન્યા પક્ષમાં રહ્યો. ચંદ્રને કહ્યું કે તમે કન્યા પક્ષમાં કેમ, જે તમારા બેન થાય.
બરાબર છે. આમ ધનવંતરી ભગવાન દરિયામાં નીકળે એટલે એના તો બેન જ કહેવાય. અને ઇન્દ્રાદી દેવોને કહ્યું કે તમે બધા કન્યા પક્ષમાં રહ્યો, હવે વર પક્ષમાં. શંકરને કીધું ભોળાનાથ તમે વર પક્ષમાં, ઋષિ મુનિઓ તમે બધા વર પક્ષમાં, બધા મનુઓને કીધું તમે વર પક્ષમાં. નારદજી કહી ગયા તો કે આર્યો, તો કે તમે વર પક્ષમાં. ગરુડજી તો કે જી તમે બધા પાર્ષદો બધા વર પક્ષમાં. આમ બે બધા પક્ષ કરી નાખ્યા. અને પછી બ્રહ્માએ પોતે આવી બધી વ્યવસ્થા કરીને વિવાહની તૈયારી કરાવી છે. ધર્મ મૂર્તિને વરના માતા પિતા બનાવ્યા, ધર્મદેવને ને મૂર્તિ માતાને. અને તરત જ ત્યાં અગ્નિની સ્થાપના થઈ અને વિવાહ વિધિ બ્રહ્માએ પોતે શરૂ કરી. બ્રહ્મા પોતે વિવાહ કરાવે છે લક્ષ્મીનારાયણને. અને તમામ દેવીઓ જે ત્યાં હતી એ એમાં તમે સમજી ગયા ને કે જે કન્યા પક્ષમાં રહ્યા હોય એના ઘરના બધા કન્યા પક્ષમાં, વર પક્ષમાં રહ્યા હોય એના ઘરના બધા. આપણે નથી આ આરતી ઊભા થાય એ પણ ઊભા થાય, એ બધું એમ ગોઠવાયેલું જ હોય. એ ન્યાથી જોયા જ કરતા હોય આપણા એ ઊભા થાય તો આપણે ઉઠો, ત્યાં નામ કોણ લેવાનું હોય. એટલે એ હામ હામી માંડ્યા ગીતો ગાવા. હવ મંગલ ગીતો શરૂ થયા અને સમુદ્ર એ બ્રહ્મા એ વિધિ કરાવી એ પ્રમાણે વિધિ કરી અને વિધિ પ્રમાણે પોતાની પુત્રીનું શ્રી ભગવાન નારાયણને દાન કર્યું છે. અને સરસ મજાનો આનંદ મંગલ થયો. પ્રદાય તસ્મૈ તનયામ મનોજ્ઞામ તત્પાદ પદ્મે કનિબદ્ધ દૃષ્ટિમ વાસાંસિ રત્નાભરણાનિ ચાદાત ભૂયાંસિ ભૂમને સસમમ દુહિત્રા. બહુ સરસ. કેવળ જેની ભગવાનના ચરણમાં દ્રષ્ટિ છે, પરમાત્માના ચરણમાં દ્રષ્ટિ બાંધીને બેઠેલા એવા અતિ રૂપાળા પોતાના દીકરી લક્ષ્મીને સમુદ્રે ભગવાન શ્રીહરિને આપ્યા. સાથે કેટલાક વસ્ત્રો, કેટલાક રત્નો, કેટલાક અલંકારો, આ બધું પણ લક્ષ્મીજીની સાથે બધું જ આપ્યું છે. ભૂમને સરસ મજાનું વિપુલ વિશેષણ વાપર્યું છે. ભૂમને ભૂમન શબ્દ છે એટલે કે વિભુ, સર્વત્ર જેનો વાસ છે, સર્વત્ર જેમાં રહ્યું છે, એવા જે મોટા બહુ મોટા હોય ને એને ભૂમન કહેવાય. હવે એવા મોટા ભગવાન કે બધું જ એનો છે એને સમુદ્રે આટલું આપ્યું, કે મજા આવે ને. આપણે ભગવાનને કંઈક આપીએ ને આમ રાજી રહેજો મારા ઉપર. મારે આમ છે ને બધું હોય એવું બોલી જવાની ટેવ બહુ છે, એટલે હું આમ છે ને થોડોક છે ને આમ હવની આંખે તો સૂજ કે આ બહુ બોલી બોલી કરે છે એમ હું બધાની આંખે છું થોડો. પણ હવે કાંઈ ટેવ તો સુધરે નહીં. ભગવાનને થોડુંક આપણે આપીએ ને એનું પાછું આપણને આમ એમ બહુ રહે કે મેં ભગવાનને આપ્યું, મેં ભગવાનને આપ્યું. શું આપ્યું ભલામણ? મુંબઈમાં કરમશી દામશી થયા જેમણે ભુલેશ્વરમાં ત્રીજા ભોયવાડામાં આપણું મંદિર બંધાવ્યું. આપણા સંતોને એવું કહેવું છે કે ઈ આગલા જન્મમાં લાલાબાબુ હતા વૃંદાવનમાં, જેણે બાંકે બિહારીનું મંદિર બાંધ્યું છે, હાલ છે ત્યાં. આપણા સંત સુખાનંદ સ્વામી ગયેલા, એને ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણની વાતો કરેલી પણ એ નીકળી ન શક્યા. ભગવાન પુરુષોત્તમ નારાયણને મળવા માટે પશ્ચિમ પાંચાલ દેશ ગુજરાતમાં આવી ન શક્યા. સુખાનંદ સ્વામી તો પછી ત્યાંથી નીકળી ગયા. પણ એ પેલું ગંગામાં સ્નાન કરવું ને આટલા કલાક કથા સાંભળવી ને આટલા કલાક પછી મારે આ નિયમ છે ને આટલા કરે કે હું ત્યાં ગઢડાથી હાલીને જાઉં તો આ બધું મારું જે ગોઠવાણેલું બધું નિયમ બિયમ આ બધું છે એમ બખડજંતર થાય. સુખાનંદ સ્વામીને કે ગમે એટલો ખર્ચો થાય તમે નીલકંઠજીને સ્વામિનારાયણ ભગવાનને આ લાવો. સુખાનંદ સ્વામી કે એ મારા હાથની વાત નથી, તમે ત્યાં હાલો. તો કે પણ મને હું ત્યાં નહીં આવું, તે નહોતા આવ્યા. એટલે પ્રગટ ભગવાન શ્રીહરિને મળી ન શક્યા. પછી એનો બીજો જન્મ મુંબઈમાં કરમશી દામજી થયો. ખૂબ એણે દાન કર્યું, બહુ પૈસા થયા, બહુ પૈસા. હવે એટલું બધું એ દાન કરતા એ વખતમાં, પછી એક વાર એને કોઈકે પૂછ્યું કે તમે આટલું બધું દાન કરો છો અને તમને ઘણા આગ્રહી કરે છે કે તમે કયો એવડા અક્ષરે તમારી તકતી મારીએ, તમે ના કેમ પાડો છો, તમે ના કેમ પાડો છો, એવો સવાલ કર્યો. સમજાણું કોણે સવાલ કર્યો હતો? માવદાન કવિએ એને સવાલ કર્યો, એને મળેલા. ત્યારે એને જવાબ આપ્યો છે, એણે એમ કીધું કે ભગવાને મને આટલું આપ્યું એની ભગવાને ક્યાંય તકતી મારી છે કે? કે મેં કરમસિંહ દામજીને આટલા રૂપિયા આપ્યા છે એને ક્યાંય તકતી મારીશ કે? અને હું એમાંથી થોડુંક ભગવાનને આપું એમાં પાછી મારી તકતી મરાવું? આવું એને જવાબ આપ્યો. ગજબની વાતું છે, શું એની સમજણી છે. ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ એવી સમજણ આપો, દયા કરો. જોવાને આ બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બાંધ્યું છે, પણ આખા મંદિરની ચારે બાજુ ફરો, ક્યાંય તકતી બ્રહ્માનંદ સ્વામીએ મારી હોય તો, કે ભગવાન શ્રી એની પ્રેરણાથી આ મંદિર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ બંધાયું છે, એવું ક્યાંય નહીં હોય, આખા મંદિરમાં નથી. એ આખી એક વાત જુદી છે. આપણે ભગવાને આપેલું હોય એમાંથી 10% તો આપણે પરમેશ્વરનો ભાગ જાણીને એમનામ દઈ દેવાનું હોય છે. એમાં તો વળી છે ને એનું તો પાછું કાંઈ ન થાય, એ તો એમનામ જ. અને એથી ઉપરાંત કાંઈ વાપરીએ તો વળી આપણું નામ બામ આવે તો ઠીક છે. આ તો 10% જે ભગવાનને આપવાના જ હોય, ભગવાનને આપણા ધંધામાં આપણે પાર્ટનર રાખીએ છીએ અને એ આપીએ છીએ, એની એ પછી અપરંપાર ઘોષણાઓ કરાવીએ છીએ, એ આપણું અજ્ઞાન છે. આપણને ભગવાનના મહિમાની ખબર જ નથી. આપણે ધની ખરા પણ અજ્ઞાની. પૈસા થવાથી કાંઈ જ્ઞાન થઈ જતું નથી, સમજાણો. ધન એ જ્ઞાન નથી, જ્ઞાન છે ને ચેતન વસ્તુ છે અને ધન છે ને એ જડ વસ્તુ છે. પણ ડાયો માણસ જો કોઈ સમજે તો એના મનમાં એમ થાય ખરું કે હવે ભગવાને મને આટલું બધું આપ્યું છે એમાંથી 25% હું 5% હું આપતો નથી, એ તેને ખબર હોય. અને તો પણ મેં ભગવાનને આપ્યું, મેં ભગવાનને આપ્યું, મેં ભગવાનને આપ્યું. ભગવાનને દાંત ન આવે? ભગવાન બેઠા બેઠા હશે, આવું થાય છે. એટલે ભૂમન શબ્દનો પ્રયોગ કર્યો છે કે બધું એ પરમાત્માનું જ છે, કંઈ આપણું છે નહીં. એવા પરમાત્માને થોડા રત્નો, થોડા આભરણ, એવું બધું સમુદ્રએ આપ્યું છે. હવે નારાયણના લક્ષ્મીજીની સાથે મંગળ ફેરા ફરાય છે. હુતસ્ય તસ્યાથ હુતાશનસ્ય પ્રદક્ષિણામ ચાપિ સહશ્રિયેવ ચકાર ચૈતાંસિ નિજે ક્ષકાણામ સ્ત્રીણામ ચ પુંસામ ચ હરન હરિ સહ. હુતસ્ય હુતાશનસ્ય, જેમાં હોમ થયેલો છે એવા અગ્નિના ફરતા ભગવાન લક્ષ્મીજીની સાથે જ્યારે મંગળ ફેરા ફરે છે ત્યારે જોનારા સ્ત્રી પુરુષોના ચિત્ત ભગવાનમાં ખેંચાઈ ગયા છે. સૌના ચિત્ત પરમાત્માએ હરી લીધા છે અને હરિ એવું પોતાનું નામ ભગવાને સાર્થક કર્યું છે. અતિશય ભગવાન શોભ્યા છે. લગ્નવિધિ એટલે કે ફેરા પૂરા થયા,
એકાસને તૌ સહસન્નિવિષ્ટૌ બ્રહ્માંડ માતા પિતરૌ મનોજ્ઞૌ સંપૂજયામાસુરનર્ઘ્ય વસ્ત્ર વિભૂષણેર દેવ ગણાશયોષા.
મંગળ ફેરા ફરાયા પછી એક સિંહાસનમાં સમગ્ર જગતના માતા પિતા, બ્રહ્માંડ આખાના માતા પિતા, મનોજ્ઞૌ મનને ગમે એવા મહારૂપાળા બંને એક સિંહાસનમાં બેઠા છે ત્યારે તમામ દેવતાઓ, તમામ દેવતાઓ કિંમતી કિંમતી વસ્ત્રો, હીરાઓ, ભૂષણો વગેરે વગેરે લઈ પોતપોતાની પત્ની સાથે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવા આવ્યા છે. વસ્તુ લઈ લઈને ભગવાનને ભેટ ધરે છે અને પૂજા કરે છે, ભેટ ધરે છે, પૂજા કરે છે. બહુ મોટું લિસ્ટ છે એટલે એ બધું વાંચતો નથી, પણ સમજી લો બધા એ ભગવાનને એ નિમિત્તે કંઈક ને કંઈક આપ્યું છે એટલે આવું હોય ને આવું હોય, આટલું સમજી લેવાનું. પછી બધી દેવાંગનાઓએ વરવધુ પક્ષમાં વહેંચાઈને ખૂબ મંગળ ગીતો ગાયા છે. સર્વ કોઈને અંતરમાં પણ બહાર જેવા ભગવાન બેઠા છે એવા જ દર્શન થયા છે, હૃદયમાં પણ એવા દર્શન થયા છે. પ્રણમ્ય ભક્ત્યા ચવરાક્ષતાદી સમર્ચતાભ્યામ વિબુધામુદેવ પૃથક પૃથક તુષ્ટવરુજીતાભીર વાગ્ભીશ્ચતૌ પ્રાંજલયો વિનીતાઃ. હવે બધાએ સ્તુતિ કરશે. પ્રણમ્ય ભક્ત્યા ચ વરાક્ષતાદી શ્રેષ્ઠ શ્રેષ્ઠ ચોખા વગેરે વડે ભગવાનને આમ વધાવી કહેતા ભગવાનનું પૂજન કરી તે તમામ દેવતાઓ અતિ આનંદથી અતિ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરીને સૌ કોઈ અર્થ ગંભીર એવી વાણીથી પૃથક પૃથક બે હાથ જોડી વિનયવાળા થઈ ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મે શ્રી લક્ષ્મીનારાયણ વિવાહ ઉત્સવ નિરૂપણ નામા ચતુર્દશો અધ્યાય. વાલા ભક્તો, હવે સ્તુતિ ભાગ આવે છે. વાસુદેવ મહાત્મયનો 15મો અધ્યાય. નવા પરણેલા એવા નવ દંપતિ લક્ષ્મી અને નારાયણની દેવતાઓ સ્તુતિ કરે છે, પણ એ સ્તુતિ અતિશય જાણવા જેવી હોવાથી હું છોડતો નથી. તમને કદાચ કંટાળો ચડે તો ભલે ચડે, સમજાણું આમ તો ઘણું તમને ચડ્યું છે, થોડું થોડું વધારે, પણ જો તમારે ભગવાનનો મહિમા જ જાણવાની ઈચ્છા હોય અને એટલા માટે જો તમે બેઠા હો તો આ સ્તુતિ તમારે માટે અતિ ઉપયોગી સમજજો. સમજાણું એક વાત કહું, આપણે ખરેખરા ભૂખ્યા થયા હોય અને ભોજનની લાઈનમાં ઊભા હોય તો પછી થોડું મોડું થાય કે કંટાળો ચડે, પણ જો વયા જાય તો ભૂખ્યા ભૂખ્યા જ રહી, તો એ તો ઊભું જ રહેવું પડે, તો કેમ છે ખાવું છે એમ ભગવાનનો મહિમા જાણવો હોય તો થોડુંક એમ બધું કરવું પડે. સૌ પ્રથમ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા માટે બ્રહ્માજી પોતે પધાર્યા છે અને બ્રહ્મા ભગવાનની ભક્તિ તથા સર્વોપાસ્યતાનો મહિમા વર્ણવે છે શિખરણી છંદમાં. વિચાર્યાહં વેદાન મુહુરૂપગતો નિશ્ચયમિમં રમારામે ભક્તિ ત્વયિ દૃઢતરા યર્હિ સુભૃતાં ભવેત્તર્યેવૈષાં ક્ષયવિરહતા ભોગનિકરાઃ તથાસ્યુર્લોકા વૈ પરમપુરુષાત્યંતિકગતિઃ. વાલા ભક્તો, બ્રહ્મા પોતે ભગવાનને બે હાથ જોડીને એમ કહે છે કે હે પરમાત્મા, હે ભગવાન, મેં બહુ વિચાર કર્યો. કે ભાઈ, બહુ વિચાર કર્યો એટલે તમારી મેળે કર્યો? તો કે ના, વેદાન વિચાર્યો. મેં વેદોનો બહુ વિચાર કર્યો, વેદોને વારે વારે વિચાર્યા. અને પછી આ એક નિશ્ચય ઉપર હું આવ્યો છું. મસ્ત સ્તુતિ કરે છે. વેદોનો વારંવાર વિચાર્યા પછી હું એક નિશ્ચય ઉપર આવ્યો છું. નિશ્ચયમ ઇમમ, કે શું તમે નિશ્ચય કર્યો? તો કે રમા રામે ભક્તિ હિ ત્વયી દ્રઢતરા યર્હિ અસુભૃતામ ભવેત. જ્યારે જીવ પ્રાણી માત્રને પરમાત્મા ભગવાન લક્ષ્મી નારાયણમાં ભક્તિ થાય, જ્યારે ભક્તિ થાય ત્યારે એમને આ ત્રણવાનું મળે છે. શું? તો કે ક્ષય વિરહિતા ભોગા ભોગ નિકરાહા, જેનો નાશ ન થાય એવા દિવ્ય ભોગોનો સમૂહ મળે છે. દિવ્ય ભોગોનો સમૂહ, આ એક વાત. બીજી, એમને જેનો નાશ ન થાય એવા દિવ્ય લોકોની પ્રાપ્તિ થાય છે. ત્રીજી વસ્તુ, તો કે એને આત્યંતિક ગતિ મળે છે. કોને? જેને ભગવાનમાં ભક્તિ થાય છે એને. આ વાત થઈ ભગવાનમાં પ્રેમની. જો ભગવાનમાં પ્રેમ થાય, પ્રેમ થાય તો આ વસ્તુ મળે. હવે ભગવાનમાં પ્રેમ ન થાય અને આપણે ભગવાનનું કંઈક ભજન કરીએ, કંઈક સેવા કરીએ, કંઈક વસ્તુ દઈએ, એનું ફળ શું મળે? તો કે એનું ફળ મળે પણ નાશવંત મળે, પણ અવિનાશી ફળ ન મળે. અવિનાશી ફળ તો ભગવાનમાં ભક્તિ થાય, એ ભક્તિનું જ ફળ અવિનાશી છે. બ્રહ્મા કે આ મારો નિર્ણય છે. માટે ભગવાનના જે ભક્તો છે એ અવિનાશી સુખને પામે છે, અને બીજા જે લોકો છે તે નાશવંત સુખને પામે છે. આટલો ફેર છે. માટે એક ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન રાખવું એવો આ શ્લોકનો અર્થ થાય છે. માટે દ્રઢતર ભક્તિ, જેવી તેવી ભક્તિ નહીં, હે ભગવાન, તમારામાં જેને ગાઢ ભક્તિ થાય છે એ જ માણસ આત્યંતિક ગતિ પામે છે. હવે છેલ્લી જે ગતિ છે, છેલ્લો જે મોક્ષ છે, એ એકાંતિકી ભક્તિ વિના કદી પ્રાપ્ત થતો નથી. આત્યંતિકી મુક્તિ એને જ મળે છે જેને એકાંતિકી ભક્તિ ભગવાનમાં હોય, જેની તમામ વૃત્તિઓ અતિ પ્રેમને કારણે ભગવાનમય રહેવા લાગે. એ માણસ ભગવાનને જ પામે છે, અને પરમાત્માને પામવું એને જ આત્યંતિકી મુક્તિ કહેવાય છે. અને આ બહુ ઊંચી પદવી છે, અને ભગવાનના ભક્તોએ સ્પૃહા કરેલી પદવી છે. બધાને આટલે બધે જવાની ઈચ્છા થતી નથી. ઘણા માણસો બહુ નાના હોવાથી થોડુંક મળે ને એટલામાં રાજી. સમજાણું? હા, એક મને કહેતા હતા, મને કે મારે છે ને ધામમે નહીં આવવું. મેં કીધું કેમ? મને કે ના, મેં તમારે જવું છે ક્યાં? મને કે પહેલાં સ્વર્ગમ જવું છે. કેમ? તો કે યાના બહુ વખાણ સાંભળ્યા છે. હવે એણે સાંભળ્યા છે કે સ્વર્ગના વખાણ બહુ સાંભળ્યા છે, એટલે મારે પહેલાં બધું એ જોવું છે કે પછી ધામમાં જ. હવે ભગવાનનો ભગત, સર્વાવતારી સ્વામિનારાયણનો, અને મારે ધામમાં નથી જવું એમ વાત કરે, અને મને મનમાં મનમાં દાંત આવે. મેં કીધું આણે તો બહુ કરી એટલે હું સમજાવું. તો કે ના, એ નહીં. પછી મને ખબર પડી કે આ કથામાં બેહતા નથી, આને નિરુ સેવાનું અંગ છે. હવે જે માણસ કથામાં બેહે નહીં એને જ્ઞાન કાંઈ થાય નહીં, કે ભગવાનના ધામના સુખની આગળ સ્વર્ગ તો નરક જેવું કહ્યું. કથામાં બેહે તો સાંભળે ને. એટલે મેં વળી ડાપણ કરીને એને ઉપદેશ આપ્યો. મેં કીધું એક કામ કરશો? મને કે હું કે તમે કથા સાંભળવા નિમ લ્યો. મને કે નહીં 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 વાત જ કરતા નહીં, મને તો કથા કડવી ઝેર જેવી લાગે છે. આજ તારી આપણો તો પ્રયત્ન ફેલ ગયો. અને કે એ વાત નહીં કરવાની, છું તારું તો બીજું તો શું કરવું. ઘણી વખત હેરાનગતિ થયો. હા, એક ભાઈ ને મળ્યા, એ કે આજ તમે હવાનો રેડિયો સાંભળ્યો? તો કે હા. તો કે એમાં પેલું ગીત આવ્યું હતું સાંભળ્યું? તો કે હા. તો કે કેમ લાગ્યું તમને? સમજાણું? એટલે એને એમ થયું કે આના કોઈક સંબંધી ગાતા હશે એટલે આ પૂછે છે, એટલી એને ખબર પડી. એટલે એણે શું કીધું? સરસ લાગ્યું. સમજાણું? પછી બીજી ખબર નહીં કે પણ સરસ વોઇસ સરસ હતો, પણ ગીતના શબ્દો બરાબર નહોતા. લ્યો, તો કે ગાયું તું મારી પત્નીએ પણ ગીત મેં લખ્યું હતું. તો આ કે છું તો બીજું ઘણું હરખું કરવા ગયા તો છું તાર બીજું તો હરખું ન આવ્યું, શું કરવું? એટલે આવું થાય. એ કે મારે સ્વર્ગમ જવું છે, મુશ્કેલી આ છે. કારણ કે માણસને છે ને જ્યાં હેત થઈ ગયું, જ્યાં સુખ મનાઈ ગયું, ત્યાંથી એને ઉખાડવો અને ઊંચે લઈ જવો એ બહુ કઠણ કામ છે. આ વાસુદેવ મહાત્મય જીવને બહુ ઊંચી વાત કરે છે. એટલે તો વાસુદેવ મહાત્મ હપૂચું કોઈને ગમતું નથી. આ તો મહારાજે વાત કરીને આપણને વળગાડ્યું, બાકી આપણે અડીએ એમ નહોતા. પણ મહારાજે બહુ વખાણ કર્યા એટલે આપણે તો મહારાજમાં હેત, એટલે એમ થયું કે મારો મહારાજ જેના વખાણ કરે છે એ આપણે તો સાંભળવું ગાવું, એટલે હાલો આમાં મજા આવશે એમ. હા, બાકી તો એકવાર નારદજી ધરતી ઉપર ફરવા આવ્યા, એમાં એમને બહુ આશ્ચર્ય લાગ્યું. એક ભૂંડણે હાલી આવે અને વાહે 24 જેટલા નાના નાના બસડા, બહુ મોટું ટોળું. એટલે નારદજીને બહુ નવાઈ લાગી. એટલે નારદજી ઉભા રહ્યા, ઉભી રહે કે શું છે, ખોટી મગજમારી નહીં, જવા દો. તક પણ મારે પ્રશ્ન કરવો છે. તો કે ઝટ પૂછો. નારદજીએ વળી પ્રશ્ન કર્યો, એ કે સ્વર્ગમાં આવવું છે? ભૂંડણી કે બિલકુલ નહીં. અરે પણ સ્વર્ગની વાત કરું છું, સ્વર્ગની સાંભળે જ કે સાંભળતી જ નથી. સ્વર્ગમાં આવવા માટે માણા કેટલા તલપાપડ થાય છે એમ. હા, તો આ ભૂંડણીને વિચાર્યો, એ બધા ત્યાં જવા બહુ આમ પડાપડી કરતા હશે તો કંઈક હશે તો ખરું. તો કે પહેલાં મને છે ને તમે એ કહો સ્વર્ગમ છે હું? ભૂંડણી કે પછી જો સારું લાગે તો હા પાડું, બોલો બોલ બોલા છે ને. એટલે નારદજી સ્વર્ગનું માંડ્યા વર્ણન કરવા, કે ત્યાં તો ઓહો સોનાના મહેલ, ત્યાં જ શરૂ કર્યું, મણીઓ જડેલા અને સરોવરે કેવા કે સોનાના કિનારાવાળા, ને એમાંય મણીઓ જડેલા, બધાને પોતપોતાના વિમાન, એ અપ્સરાઓ અને 56 ભોગ રોજ ખાવાના, આમ ફરવાનું વિમાનમાં બેહીને, એવી બધી બહુ મોટી મોટી વાતો કરી. ને બધી વાત સાંભળ્યા પછી નારદે વળી, હવે આ હું કહે છે એ સાંભળવા આમ કાન રાખ્યા, બોલ. તો એ કીધું, ત્યાં ખુલ્લી ગટરો છે? નારદજી કે હાથ તારી, એ કે તમે જે બધી વાતો કરી એ મારે હું કામની? ત્યાં ખુલ્લી ગટરો હોય તો હું ના મારા બછડા બધા લેર કરી કેસ. અમારે તમારા સ્વર્ગમાં આવવું નથી, તમને સ્વર્ગ ને બેન વંદન. એક બાજુ જાઓ કે એમ કહીને હાલી ગઈ. હાલો દીકરાઓ, હાલો દીકરાઓ કરતી ભાઈ ગટરમાં. એમ વાસુદેવ મહાત્મય ભગવાનના વખાણ કરે, ભગવાનના ધામના વખાણ કરે, પણ આપણે ન જોતા હોય ભગવાન, ન જોતું હોય ભગવાનનું ધામ, આપણે પાનનો ગલ્લો જોતો હોય. સમજાય મારી વાત? હા, આપણે કાંઈક ને કાંઈક ઉઘાડી ગટર જોતી હોય, હવે એ ધામમાં ક્યાંથી મળે? એટલે આપણે તો શું કરવાનું, કાર્તિક સ્વામી જે કહેવું હોય કે સાવરણી મુનિને, આ તો આપણે ઝપટે સડી ગયા વડતાલમાં, એટલે શું થાય. બાકી નૈમિક શારણ ક્ષેત્રમાં કાર્તિક સ્વામી જે કહેવું એ કીધા કરે અને બધા સાંભળ્યા કરે. બ્રહ્મા બહુ સરસ સ્તુતિ કરે છે કે તમારી ભક્તિ જેને થાય છે એ માણસ બહુ સુખી થાય છે કે છે. હવે કે છે, અજાનંતસ્વિસ્થમ ભૃતરજસ્તમસ્કાનપિ હરે
भजन्त्यस्मान् देवान् बहुविध तपोर्चा सरणिभिः तयेवोक्ता मूढाः क्षयरहित सौख्यं न कुहचित् लभन्ते तस्त्वां वै निजरुदि दधे केशवमहम्।
હવે બહુ સરસ કીધું. એ કે છે કે જે તમારો આવો મહિમા નથી જાણતા, હે પરમાત્મા, જે તમારો આવો મહિમા નથી જાણતા એ માણસો શું કરે છે? તો કે રજોગુણ તમોગુણ વગરથી ભરેલા એવા જે અમે દેવો, તે અમારી એ લોકો બહુ બહુ પ્રકારે નાના પ્રકારની વિવિધ તપ પૂજા વગરની રીતોથી અમને પૂજા જ કરે છે. હે ભગવાન, ફરીવાર, જે તમારો આવો મહિમા નથી જાણતા એ અમને દેવોને પૂજા કરે છે. અમે દેવો કેવા? તો કે રજોગુણ તમોગુણથી ભરેલા, ભૂત રજસ તમસ્કા. અને કે છે અમારી, તો કે ભાઈ તપ અને બીજી પૂજા આ તે વગેરે જે બધી હોય ને રીતિઓ વિધવિધ, એને કરીને અમારી પૂજા કર્યા કરે છે. માટે તો એવોક્તા મૂંઢાહા, એ મૂંઢ છે કે સમજતા નથી. બરાબર, હવે આપણે સમજશું. એ તો કે છે બ્રહ્મા કે છે કે અમને શિવને બીજા બધા દેવ દેવીઓને આને તેને પૂજ જ કરે મફતના. મૂંઢાહા અને મૂંઢ કીધા, જુઓ આપણે મૂંઢ ક્યાં સુધી રહેવું છે એ હું પૂછું છું. વાસુદેવ મહાત્મા સાંભળ્યા પછી ભગવાન વાસુદેવ માટે તપ ને પૂજા જો શરૂ કરીએ તો તમે આ કથા સાંભળી ગણાય, નહીતર નહીં, નહીતર તો મૂંઢના મૂંઢ જ. હું નથી કેતો બ્રહ્મા કે અમને દેવ દેવીઓને માને છે એ બધા, એટલે એમ કોઈની જ બેઠું ને, તમારા ઘરે ચેકિંગ કરવું પડશે. આપણા ઘરમાં વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ હોય, આપણા ઘરમાં પરમાત્માના દિવ્ય દિવ્ય સ્વરૂપો હોય ને એનું જ પૂજન થતું હોય તો બહુ સારું. પણ હવે આપણને છે ને બહુ ઊંચું લેવલ ન મળે એટલે શું કરીએ? રજોગણી તમોગુણી આપણે હોવાથી રજોગણી તમોગુણી દેવ દેવીઓનું અજન પૂજન આપણને ગમે છે, ગમે તે બાને આપણે એને છોડતા નથી અને કેવળ એક પરમાત્માનો જ આશરો કરતા નથી, અનન્ય ભક્તિ કરતા નથી, એ આપણી બહુ મોટી ખોટ છે. ક્યાં તો આપણે આવી કથા સાંભળી નથી, ખ્યાલ નથી, જે હોય તે. પણ બ્રહ્મા એમ કે છે કે હે ભગવાન, તમને છોડીને જે અમને માને છે એ બધા મૂંઢ છે. બોલો, તયોક્તા મૂંઢાહા ક્ષયરહિત સૌખ્યમ ન કુહચિત લભંતે અતઃ ત્વામ વૈ નિજ હૃદિ દધે કેશવમ અહમ. અને એ જે બધા મૂંઢ છે અમારી પૂજા પૂજા કરનારા, અમારા ફોટા રાખનારા, અમને પૂજનારા, એ ક્યારેય ક્ષયરહિત સુખને પામતા નથી. હા, એ અમારા દેવ દેવીઓની પૂજા વિધિ કરે એને કરીને કંઈક થોડું ઘણું ધન કે સુખ કે દીકરા કે એવું તેવું પામે, પણ એ બધું અહીંનું અહીંને નાશવંત, એમાં કાંઈ વળે નહીં. અને આવા જે તમે પરમાત્મા છો એટલે હે કેશવ, હું તમને હંમેશા નિજ રુદિ દધે મારા હૃદયમાં ધારણ કરું છું. આમ બ્રહ્માએ સ્તુતિ કરી. આમાંથી સાર શીખજો, શીખવા જેવું છે. આપણે તો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોવા છતાંય આપણા ગળામાં દોરા હોય, આપણે કાંડે તાવીદ બાંધ્યું હોય અને આપણે પાછા છે ને ઓલા યંત્ર તંત્ર મંત્ર માનતા હોય, મોટા મૂર્ખ નહીં. હું લગભગ 2041ની સાલમાં વાગરાની કે બુવાની ચિઠ્ઠીમાં ગયો હતો. એક મંદિરમાં એક ભાઈ બેઠો બેઠો માળા ફેરવે, એટલે મને છે ને એના પ્રત્યે બહુ હેત થયું. રોજ આવીને બેસી જાય ને એવો જપ કરે, એવો જપ કરે. મેં કીધું આ એક ભગત બહુ હારાશ, મને તો મહિમા થઈ ગયો. અમે ત્યાં ઘણું રોકાણેલા, ચાતુર્માસની કથા કરવા ગયેલા ને ચિઠ્ઠીમાં, પછી એનો મહિમા બહુ થઈ ગયો તો હું એને હેતથી બોલાવું, કંઈક પ્રસાદ આપું. એટલે એને થોડુંક મારી યારે એજ થયું. પછી એક દિવસ એને મને કીધું, મને કે મારે કામ છે, અને હું કે બપોરે આવીશ તમે એકલા હો ને ત્યારે. મને કે અત્યારે નહીં. મેં કીધું આને શું હશે. તે બપોરે આવ્યો એકલો અને મને કે તમે છે ને મને કે એવો કોઈ મંત્ર જાણો છો. મેં કેવો. મને કે આમ એવો મંત્ર હોય ને કે આમ આમ જપું ને એટલે તરત આમ ચમત્કાર થાય, સમજાણ. એટલે મેં કીધું ભાઈ એવો મોટા મોટો હારા મારો મંત્ર તો સ્વામિનારાયણ મંત્ર છે. મને કે એ નહીં હવે, એ તો બધા જાણે છે ને. એટલે મેં કહ્યું ભાઈ તમે અત્યારે આ કરો છો હું. મેં કીધું તમે આ બેઠા બેઠા માળા કરો છો જપો છો એ. ત્યારે કે મને છે ને આ એક બાજુ ગામ છે ને ત્યાંના મુસલમાને એક મંત્ર આપ્યો છે કે. એટલે મેં કીધું તમે મંદિરમાં બેસીને એ મંત્ર જપો છો. મને કે એ જપું છું. અર અર મેં કીધું એટલે એ. મેં કીધું શું કરવા. તો કે મારું ઘર છે ને એને માથે મેં છે ને બેંકવાળાને ભાડે આપ્યું છું. હવે મારે એ ખાલી કરાવું છું ને માળા એ જાતા નથી. એટલે મેં આ મુસલમાનને કીધું ત્યાં એને મંત્ર આપ્યો કે આ મંત્ર જપો એટલે છે ને બેંકમાં તડાકા ને ભડાકા થાય એટલે બિન એ લોકો જતા રહે. મને કે જપું છું બહુ પણ મને કે કાંઈ તડાકા ભડાકા થતા નથી. કે તમારી પાસે કોઈ એવો મંત્ર મારી પાસે કાંઈ નથી કીધું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી હવે મને એમ થઈ ગયું ઓ ભગવાન આ હરિભગત છે આપણે મંદિરે આવે છે આય બેસીને માળા કરે છે પણ માળો મુસલમાનના આપેલા મંત્રની માળા કરે છે. ક્યાં આપણા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ક્યાં આ હરિભગતની આટલી બધી નીચી સમજણ. કાંઈ ભાન જ નથી. બોલો લ્યો મહારાજે કહ્યું કે ભાઈ તમારે આવું કાંઈક તકલીફ આવી જાય તો અમે હનુમાનજી દાદા પધરાવ્યા છે સારંગપુરમાં તમે એનો મંત્ર જપો. પછી મેં એને હનુમાનજી દાદાનો મંત્ર કહ્યો. એમ કે તું આ મંત્ર જપ ભલામણા એ મુસલમાનનો પીડ્યો મૂક સમજ્યા. ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. મેં કીધું ભગવાનની આજ્ઞા છે આપણને સમજ્યા. આવા જેવા તેવા ભડાકા કરવાના કામ સર્વાવતારી શ્રીહરિને ન ચિંધાય. હનુમાનજીને કહેવાય મોટા સંતો છે ને કોઈ આવા કામ લઈને આવે ને એને માટે પુરુષોત્તમ નારાયણને ક્યારેય પ્રાર્થના નહોતા કરતા. કેમ જે મોટા સંતના મનમાં એમ થાય કે આ કામ હાવ હલકું અને આવા કામ મહારાજને કહેવાય. એટલે મોટા સંત એમ કે જા ભાઈ હનુમાનજીને એક શ્રીફળ વધેરજે. એટલે હનુમાન દાદા તાલું કામ કરી નાખશે એમ કહીને હનુમાનજીને શ્રીફળ વધેરવાનું કે. હવે આ આપણા મોટા સંતની વિશાળ દ્રષ્ટિ. હવે આ મોટા સંતના શુદ્ધ આશયને નહીં સમજનારા અમુક આપણા સંપ્રદાયમાંથી બહાર ગયેલા એ લોકો આપણા સંતોની ને આપણી ટીકા કરે છે કે એને ક્યાં સ્વામિનારાયણનો સર્વોપરીનો નિશ્ચય ને આશ્રય છે. હનુમાનજીને નાળિયેર વધેરવાનું કહે છે. લે હવે મોટા મોટા સંતમાં આ આધુનિક દોઢ ડાયાઓ મોટી મોટી ખામી કાઢે. હવે સારંગપુરમાં હનુમાનજી દાદા ગોપાલ સ્વામીએ પધરાવ્યા એનો અર્થ એ તો ન થાય કે ગોપાલ સ્વામીને સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમનો આશ્રય કે નિશ્ચય નહોતો. અને હમણાં હમણાં જે આ નવી કંપનીઓ ખોલીને બેઠા છે ઈવડાઈઓ એમ માને કે અમે સ્વામિનારાયણ ભગવાનને એકલા જ સમજીએ છીએ અને બાકી મૂળ જૂના સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કોઈ સમજતું નથી એમ ઈવડાઈ અમે જ શ્રેષ્ઠ અને અમે જ હારા એમ બુંગિયા ટીપે અને ભોળી જનતાને શેત્રીને અજ્ઞાનીના ટોળા ઊભા કરે એ કેટલું આશ્ચર્યકારી છે કે છે ને. એ લોકો એવી વાતો કરીને અવગુણ ઘાલે છે. પણ ભગવાનના જે સાચા ભક્તો હોય એને તો અવગુણ પહેતો નથી. એ તો એના દાંત કાઢે છે. પણ નવા નવા કોક હોય બહુ પૂરી ખબર પડતી ન હોય તો એના મનમાં એમ થઈ જાય કે આ બહુ સારું સમજે છે. પણ ડાયા માણસોને ખબર છે. વાલા ભક્તો આપણે સર્વોપરી ભગવાન શ્રીહરિના આશ્રિત છીએ માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જ આપણે વરીને રહેવું. બીજા કોઈ દેવદેવીઓની ઉપાસના ધ્યાન ભજન ભક્તિ કે આરાધના આપણે કરવાની કોઈ જરૂર નથી. ભગવાનના ભગત છીએ ભગવાન આપણું જોશે. આ ઉપદેશ આપણને કોણે આપ્યો. બ્રહ્માજી આપ્યો. ક્યાંથી આપ્યો. વાસુદેવ મહાત્મયમાંથી. હવે શંકર ભગવાન પ્રાર્થના કરે છે.
ભુજંગી છંદમાં ત્રયી સાંખ્ય વેદાંત યોગા પુરાણમ તથા પંચરાત્રમ પ્રભો ધર્મ શાસ્ત્રમ તવેવાતિ મહાત્મ્યમે કસ્ય નિત્યમ પ્રકારેરનેકૈર્હિ ગાયંતિ ભક્ત્યા ત્રયી સાંખ્ય વેદાંત યોગા પુરાણમ તથા પંચરાત્રમ પ્રભો ધર્મશાસ્ત્રમ તવેવાતિ મહાત્મ્યમે કસ્ય નિત્યમ પ્રકારેરનેકૈર્હિ ગાયંતિ ભક્ત્યા પ્રકારેરનેકૈર્હિ ગાયંતિ ભક્ત્યા. આ એકે એક શ્લોક કંઠે કરવા જેવા છે, અદભુત શ્લોકો છે. શંકર ભગવાન કહે છે કે હે પ્રભો, ત્રણ વેદો તથા સાંખ્ય શાસ્ત્ર, વેદાંત, યોગ શાસ્ત્ર, પુરાણ માત્ર, પંચરાત્ર શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર, તવ એવ એકસ્ય અતિ મહાત્મ્યમ અનેકૈહી પ્રકારેહી નિત્યમ ભક્ત્યાહી ગાયંતિ. હે ભગવાન, શાસ્ત્રો અનેક છે, અનેક શાસ્ત્રો પાછા અનેક રીતે એકમાત્ર તમારો જ મહિમા ગાય છે. આવી મોટી વાત કોણે કરી? શંકર ભગવાને કરી. મોટા હોય નહીં, મોટાને જાણે. અનેક શાસ્ત્રોમાં ભલે જુદી જુદી રીતે ભલે ગાયું, પણ સ્ટેપ બાય સ્ટેપ વાયા વાયા બધાય તમને જ ગાય છે. બીજા ભલે ન સમજે, પરંતુ ગાય છે તમને. પણ લોકોને ખબર પડતી નથી, લોકો એવું સમજે. એક દાખલો દઉં તમને. સંતની પંક્તિ બેઠી હોય, અથવા તો સંત ગામડે આવ્યા, તો હરિભક્તો સંતને દંડવટ કરે છે. આપણા સંપ્રદાયમાં પંક્તિ બેઠી હોય તો દંડવટ કરે, પગે લાગે, પૂજન કરે. તો એ સંતમાં ભગવાન શ્રીહરિ રહ્યા છે એમ માનીને સંતનું પૂજન કરે છે. કોનું પૂજન કરે છે? અંદર ભગવાન છે એનું. પણ સામાન્ય જેને પૂરું જ્ઞાન નથી એ એવું સમજે છે કે આ સંતનું પૂજન કરે છે. પરંતુ તત્વથી જે પરમેશ્વરને સમજે છે એને તો ખબર જ છે કે આ ભગવાનના સાધુ છે, માટે એમાં ભગવાન રહ્યા છે, માટે એનું પૂજન કરીએ છીએ, એમને પગે લાગીએ છીએ, એમને રસોઈ દઈએ છીએ, કેમ જે સંત જમે તે ભેળો હું જમું, એમ ખુદ ભગવાને કહ્યું છે. માટે આપણે સંતમાંય ભગવાનને જમાડીએ છીએ, ભગવાનને હાર પહેરાવીએ છીએ, ભગવાનને દંડવટ કરીએ છીએ, આમ દેખાય સંત. એમ ભગવાન શંકર કહે છે કે અનેક શાસ્ત્રો ભલે જુદા જુદા દેવ દેવીઓને આમ ભલે વર્ણવે, પણ શાસ્ત્રો તો પૂરેપૂરું અંદરથી તત્વથી સમજીને એક સર્વમાં બિરાજેલા એવા તમને જ ગાય છે. તમારો જ મહિમા શાસ્ત્ર અનેક રીતે વર્ણવે છે, ભક્તિ ભાવથી વર્ણવે છે. આવી સરસ વાત કરી. વળી એમ કીધું, ત્વદેવેશ શાસ્ત્રાણિ ચૈતાનિ ભૂમ્નો બભૂવસ્તદેકાશ્રયાન્યાદિકલ્પે રમાશૈવ પાદાંબુજં શાસ્ત્રયોનિં તમાદ્યં ભવંતં ભજે વાસુદેવં. ત્વદેવેશ શાસ્ત્રાણિ ચૈતાનિ ભૂમ્નો બભૂવસ્તદેકાશ્રયાન્યાદિકલ્પે રમાશૈવ પાદાંબુજં શાસ્ત્રયોનિં તમાદ્યં ભવંતં ભજે વાસુદેવં ભજે વાસુદેવં. બહુ સરસ વાત કરી. ત્વદ એવ શાસ્ત્રાની ચૈતાની ભૂમનો, હે ભગવાન, આ જે બધા શાસ્ત્રો છે તે સર્વે શાસ્ત્રો આદિકલ્પમાં એકમાત્ર તમારાથી જ થયા છે. અને એટલે જ
તમને શાસ્ત્ર યોની કહ્યા છે, કેમ જે તમે શાસ્ત્રનું ઉત્પત્તિ સ્થાન છો, એમાંથી બધા શાસ્ત્રો થયા છે. અને ત્વદેક આશ્રયાણી, આ શાસ્ત્રો છે એ ત્વદેક તમારા જ એક આશ્રયવાળા છે, કહેતા આપનું જ પ્રતિપાદન કરવા પ્રવર્તેલા છે, આપ સિવાય શાસ્ત્રો કોઈનું પ્રતિપાદન કરતા નથી. વળી કહે છે કે હે ભગવાન, રમા સેવ્ય પાદાંબુજમ, લક્ષ્મીજી એ સેવા છે ચરણ કમળ જેમના, એવા તમે છો, એવા હે વાસુદેવ ભગવાન, અમે તમારું ભજન કરીએ છીએ, અમે આપનું જ ભજન કરીએ છીએ. આવી સુંદર મજાની વાત ભગવાન શંકરે આપણને કરી છે. માટે સર્વ શાસ્ત્રનું કારણ આપણા ભગવાન છે, સર્વે શાસ્ત્રો એને જ ગાય છે, અને સર્વમાં એ જ ભગવાન રહ્યા છે. એટલે આપણે જે પૂજા મહાપૂજા વગેરે જે કરીએ એમાં જે દેવતાઓ પધરાવીએ છીએ તેને અંગપણે પધરાવીએ છીએ, અંગી તરીકે નહીં, તે ભગવાનના છે માટે, ભગવાન એમાં રહ્યા છે માટે એમ એનું પૂજન થાય, પરંતુ અંગીપણે ન થાય, અંગપણે જ થાય, સ્વતંત્રપણે ન થાય. આ વાત દરેકે સમજવી ઘટે છે. સર્વનું કારણ એક ભગવાન છે, અને સર્વમાં એ ભગવાન બેઠા છે, સર્વેમાં એ ભગવાનને જ પૂજવા જોઈએ, બીજા કોઈને નહીં. હવે ધર્મ પ્રજાપતિ ભગવાન શ્રીહરિની ઇન્દ્રવંશા વૃત્તથી સ્તુતિ કરે છે. કથા ત્વદીયા ભવ પાશમોચિની સુધેવતાપ ત્રય તપ્ત દેહિનામ અનેક જન્માઘચયાપહારિણી તનોતુ ભક્તિમ વયુનમ તવાંજસા. કથા ત્વદીયા ભવ પાશમોચિની સુધૈવતાપત્રય તપ્ત દેહિનામ અનેક જન્માઘચયાપહારિણી તનોતિ ભક્તિમ વયુનમ તવાંજસા. ધર્મદેવ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે, એમાં પરમાત્માની કથાનો મહિમા ગાય છે. ઘણા માણસોને ભગવાનની કથાનું માહિતમય નથી, બિલકુલ કથાનું અંગ નથી, એ સારું નથી, કોઈને માટે સારું નથી, ત્યાગી ગૃહી કોઈને માટે. કેમ જે ભગવાન સ્વામિનારાયણે અંત્યના 24મા વચનામૃતમાં એકદમ ચોખવટ કરી નાખી છે કે જેને ભગવાનની કથા સાંભળવાનું અંગ નથી એમાં રૂડા ગુણ આવવાના ના પાડી દીધી ને આપણા બાપાએ, ના પાડી દીધી. માટે કથા સાંભળવાનું અંગ તો પાડવું જ પડે, ના લે બહુ જાજી નો સાંભળી હોય તો થોડી ગણી, પણ કથામાં નહીં બેસી તો કાંઈ સમજણ જ નહીં આવે. માટે કથામાં બેસી દરેક હરિભક્તોને મારી બે હાથ જોડીને વિનંતી છે, કથા સાંભળવાનું અંગ પાડજો. અને વાલા ભક્તો, આજ તો ભગવાન સ્વામિનારાયણની એટલી બધી આપણા ઉપર દયા છે, એટલી બધી દયા છે. આજ એવું નથી કે સાધુ ગામડે આવે કે આપણે વડતાલ આવીએ ત્યારે સત્સંગ થાય ને કથા સાંભળાય, આજ એવું નથી. આજ શીડી વિશીડી MP3ના યોગથી તમને જ્યારે જે સંતની કથા, જે ગ્રંથની કથા સાંભળવાની ઈચ્છા થાય ત્યારે તમે તે સીડી DVD ઓડિયો ચડાવીને તે કથા તમારે ઘેરે ગાડીમાં હાલતા ચાલતા MP3 પ્લેયરથી તમે સાંભળી શકો છો. આજ અતિ સુવિધા છે, માણસ પ્લેનમાંય કાનમાં ડટીયું નાખીને કથા સાંભળ્યા કરે છે, સાંભળવાવાળા દેશ વિદેશમાં ફરવાવાળા. કેટલી બધી પરમાત્માની દયા છે. આ છે ને આ યુગની જે આ વૈજ્ઞાનિક જે ટેકનોલોજી છે ને એ આપણા માટે તો મોટા આશીર્વાદરૂપ છે. બ્રહ્માનંદ સ્વામી આજથી 200 વર્ષ પહેલા એવું પદ લખ્યું, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે નિષદિન લખ્યું ને, રાત્રિ દિવસ, નિષ એટલે રાત, દિન એટલે દિવસ. નિષ્ઠ દિન સંત સમાગમ કીજે. ઘણા હરિભક્તો એવો સવાલ કરતા હતા કે નિષ્ઠ દિન સંત સમાગમ કીજે એમ આમાં લિખ્યું છે, પણ હવે સાધુ તો અમારે ગામડે ચિઠ્ઠીમાં નામ ધર્માદામાં આવે તો વરહે બે પાંચ દિન માંડ અમને તો સ્વામી કથા કરે, પછી તો અમારે ક્યાંથી સંત સમાગમ થાય એવું કહેતા હતા માણસો. નિષ્ઠ દિન આમાં લિખ્યું છે, રોજ સાધુનો સમાગમ કેમ અમારે ગ્રસ્તોએ કરવો. પણ આજે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનની પંક્તિ હાવ હાચી પડી. આજે નિષ્ઠ દિન સંત સમાગમ થઈ શકે એમ છે, રોજ રોજ. કેમ છે, જે સંતે કથા કરી હોય, સત્સંગી જીવન હોય, ભાગવત હોય, આ હોય, એની તમે કથા સાંભળો, કેસેટ સાંભળો, તો એ સમાગમ થયો કે ન થયો, સંતનો સમાગમ થયો કે નહીં. નિષ્ઠ દિન કરવો એક થાય કે ન થાય, તો રાતે સડાવવાની, દિવસે સડાવવાની, શેડી વિછેડી, એટલે નિષ્ઠ દિન સમાગમ થયો. કરવો હોય તો આ જ સારું છે. એક બીજી વાત કહું, અત્યારે જે આ કથા ચાલે છે ને, એ કથા ઇન્ટરનેટમાં પૂરા વર્લ્ડમાં જાય છે, લાઈવ પ્રસારણ છે. આખી દુનિયાના ગોળામાં આ કથા અહીંથી જાય છે. હવે કોઈક જગ્યાએ રાત હોય, કોઈક જગ્યાએ દિવસ હોય, અને કથા સતત કન્ટિન્યુ ચાલુ છે. માટે નિષ્ઠિન જો ખોલે તો નિષ્ઠિન સમાગમ થાય કે ન થાય, બ્રહ્માનંદ સ્વામી કહ્યું એ સાચું કે નહીં? પણ ખોલે તો ને, સાંભળે તો ને, ખબર હોય કથા આવે છે અહીંયા એમ. કથા સાંભળે ને બીજું ખોલીને બેઠો હોય તો સમાગમ થાય કે ધમાધમ થાય? માણસને જો આજ કથા સાંભળવી હોય ને સમાગમ કરવો હોય ને, તો આ વૈજ્ઞાનિક ટેકનોલોજીથી મોટું કામ થઈ ગયું છે, જબરજસ્ત કામ થઈ ગયું છે. રોજ સાંજ સવાર લાઈવ કથા પ્રસારણ થાય છે. વડતાલની આ વેબસાઇટ અને કાલીબાગ સ્વામિનારાયણ મંદિરની વેબસાઇટ, એમાંથી પ્રસારણ થાય છે, swaminarayanbhagwan.com. પણ કથા કોઈ સાંભળતા નથી. બીજા સંતો પણ પોતપોતાની રીતે રોજિંદી ડેઇલી, જેમ ડેઇલી દર્શન એમ ડેઇલી કથા પણ પ્રસારણ કરે છે. એનો લાભ દરેક હરિભક્તોને ઘેર બેઠા દેશ વિદેશમાં જ્યાં લેવો હોય ત્યાં લઈ શકાય છે. કેટલી બધી મોટી ભગવાનની કૃપા. નિષ્ઠિન સંત સમાગમ કીજે, સાચું કે નહીં? હવે સાધુ આપણે ગામ કે આપણે શહેરમાં આવે ત્યારે જ થાય એવું નથી. વળી ઇન્ટરનેટ જેને ન હોય એને મોબાઈલ કોન્ફરન્સ દ્વારા પણ કથા ઘરો ઘર પ્રાપ્ત થાય છે ને, આજ એ સુવિધા છે. બીજી એક વાત કહું, આજથી થોડા વર્ષ પહેલા જ ભાગવતની કથા કરનારાઓ, વક્તાઓ એવી વાત કરતા હતા કે જો ભગીરથે બહુ તપ કર્યું ત્યારે એમના તપ પ્રભાવે સ્વર્ગમાં રહેનારી ગંગા આ લોકમાં આવી, એને આપણે ભાગીરથી ગંગા કહીએ છીએ. અને આ જે કથા ગંગા છે એને ભાગવતી ગંગા કહીએ છીએ. બરાબર છે? સંતો એવું કહેતા હતા કે ભાગીરથી ગંગામાં તમે નાવ તોય પાવન થાવ, અને ભાગવતી ગંગામાં તમે નાવ તોય પાવન થાવ. પણ ભાગીરથી ગંગામાં તમારે નાવું હોય તો હરદ્વાર કે ઋષિકેશ કે જ્યાં ગંગા હોય ત્યાં તમારે જવું પડે. અને ભાગવતી ગંગા એવી છે કે તમારા ગામમાં એ બેસે, ગામના પાદરમાં બેસે, મંડપ નખાણો હોય, વક્તા કથા કરતા હોય, અને ત્યાં કથા સાંભળવા તમે ઘરેથી નીકળીને મંડપે જાઓ તો ભાગવતી ગંગામાં તમે સ્નાન કરીને પાવન થઈ શકો છો. પછી વક્તા એવું કહેતા કે ગામને પાદર કથાનો મંડપ નખાણો ને કથા શરૂ થઈ તોય તમે ઘરમાંથી ન નીકળો, ને જો એમ કહો કે કથા ગંગા મારે ઘરે આવે તો એ વાત ન બને. ઘરે કથા ગંગા ન આવે, હવે તારે ઘરમાંથી બહાર નીકળીને મંદિર સુધી પાદર સુધી આવવું પડે. પણ આજ એ બોલ્યા જેવું નથી રહ્યું. હુતાવન કાનમાં કથા આવે, બોલો. આજ તમે હુતાઓ ને કાનમાં કથા આવે, મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા ઘરો ઘર દેશ વિદેશમાં લાઈવ કથા જઈશ. લાઈવ કથા કેટલા મોટા ભાગ્ય છે, બોલો. વડતાલમાં શું વાત થઈ, સમયો કેવો થયો, હરિકૃષ્ણ મહારાજે મુંગટ કેવો પહેર્યો ને કેવા શોભ્યા, એ આખી દુનિયામાં દેખાણું છે. આપણે આટલા નહીં, કેવો મુંગટ એ તમે જઈને વાત કરો ત્યારે એને ખબર પડે એવું આજ રહ્યું નથી. અહીં કયા સ્વામી પ્રવચનમાં હું બોલ્યા અને શું થયું એ અમેરિકામાં ને આફ્રિકામાં ને ઇંગ્લેન્ડમાં ને બધા દેશમાં જે ભક્તો છે જેને આમાં રસ છે જે ખોલીને બેઠા છે એને બધાને બધી ખબર છે. આજનો આ યુગ આવો છે માટે નિશિદિન સમાગમ અને ઠેઠ ઘરે હૂતા હોય ત્યાં પથારીમાં ભગવાનની કથા અને વાતો આજ પ્રાપ્ત છે. માટે આ કળિયુગ આપણે માટે નથી, આપણે તો ભક્તોને આ સતયુગ છે. જો ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનને પામવું હોય તો આજ આપણે હારું છે. ધર્મ કહે છે કથા ત્વદીયા ભવ પાશ મોચીની, હે ભગવાન તમારી કથા ભવ પાશ મોચીની, સંસારના બંધોને તોડનારી છે. અરે સુદૈવ અમૃત જ છે અમૃત, તણ તાપમાં તપી ગયેલા દેહીઓને માટે આ કથા તમારી પ્રભુ અમૃત છે. અને અનેક જન્મના જે જીવને અઘ વળી ગયા છે ને પાપ એના સમૂહ એને આ હરનારી છે કે તા ટાળનારી છે. અને તમારી કથાથી જ પ્રભુ તત્વથી તમારું જ્ઞાન અને તમારામાં ભક્તિ થાય છે, કથા વિના કદાપિ થતું જ નથી. વળી એવું કહે છે સદેવ સા કર્ણ પથે નરુદ્દરીમ વિષત્વનંતાભિદસન્મુખોદ્ગતા મમત્વદન્યામ હરતાચ વાસનામ દયાબ્ધયેતે પ્રભવિષ્ણવે નમઃ. આ તમારી કથા સન્મુખોદ્ગતા, સાધુ પુરુષના મુખમાંથી નીકળેલી આ કથા કર્ણ પથેથી એટલે કાનના માર્ગથી જો હૃદયમાં જાય તો તે હૃદયને ધોઈને સાફ કરી નાખે છે. હા, માટે આ તમારી કથા હંમેશા મારા હૃદયમાં પ્રવેશ કરો સદૈવ કહે છે. એટલે કે મારા કાન તમારી અખંડ કથા જ સાંભળ્યા કરો. અને પ્રભુ તમારા સિવાયની મારી જે કાંઈ અન્ય વાસના હોય આ તમારી કથા હરી લ્યો, મારી બધી વાસના ધોઈ નાખો. હે દયાના સાગર વારંવાર પ્રગટ થનારા પ્રભુ વિષ્ણવે, હે પરમાત્મા હું તમને વારંવાર નમન કરું છું. આમ ભગવાન શંકરે અદ્ભુત સ્તુતિ કરી. સ્તુતિ ભાગ બહુ મોટો છે વાલા ભક્તો, આપણી કથાનો સમય થયો છે. પણ આજથી તમને નિયમ આપું છું બધાય, જહાં તક મેરી આવાજ પહોંચતી હે તહાં તક જાજુ, નહીં તો અડધો કલાક રોજ તમે ભગવાનની કથા કોઈ સીડી વિસીડી ઓડિયો ઇન્ટરનેટ દ્વારા સાંભળજો. આજથી નિયમ 64 સાલથી અડધો કલાક કથા સાંભળજો. તમને જે સંતની જે ગ્રંથની જે કથા ગમતી હોય સાંભળો, એમાંથી બહુ જ્ઞાન થાય. બધું અંદર રહેલું અંધારું દૂર થઈ જશે. ન કહ્યું શંકર ભગવાને તમારી કથા મારા હૃદયમાં જાય અને મારે તમારા સિવાયની જે વાસના હોય એ બધી કથા હરી લે, મારું અંતર સાફ કરે અને એકમાત્ર તમારામાં પ્રેમ રહે એવી મારા માથે કૃપા કરો, એવું ભગવાન શંકરે કહ્યું. એની સાથે અત્યારની કથાને અહીંયા સ્થગિત કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન
ચરણે